વલ્લભ ભક્તો, આપણને બંને ટાઈમ ભક્તિસભર એવી અદ્ભુત કથાઓ સાંભળવા મળે છે. સવારમાં હરિલીલામૃત અને બપોર પછી ઘનશ્યામ લીલામૃત, જેમાં ભગવાનની સાથે અગાધ પ્રેમ જીવને થઈ શકે એવા વિધવિધ માધ્યમો હોય છે. અને પ્રેમી જ જ્ઞાનનો અધિકારી બને છે. જેને પ્રભુમાં પ્રેમ જાગે એ જ જ્ઞાનનો અધિકારી થાય છે. અધિકાર પ્રાપ્ત થયા વિના જ્ઞાન કદી પચી ન શકે. તો હું સમજુ છું કે આ કથાને સાંભળ્યા પછી જરૂર આપણે અધિકારી થયા હશું. એટલે હવે વચનામૃતને સમજશું. આપણે સારંગપુર પ્રકરણ આજ બપોર સુધીમાં પૂરું કર્યું. હવે પંચાળા પ્રકરણ શરૂ કરીએ છીએ. લગભગ આ શિબિરમાં પૂરું થઈ જશે. તો પંચાળા પ્રકરણમાં મહારાજ શું કહે છે એને સમજવા પ્રયાસ કરીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના ફાગણ સુધી ચોથને દિવસ શ્રીજી મહારાજ ગામશ્રી પંચાળા મધ્યે જીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને બિરાજમાન હતા ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળો અંગરખો પહેર્યો હતો તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી પછડી ઉઠી હતી અને માથાના ફેંટાનો પેચ જમણી કોરે છૂટો હતો અને પોતાના મુખારવિંદને આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરણ બેઠી હતી. તે સમયમાં સંધ્યાર્તી થઈ રહી તે કેળે શ્રીજી મહારાજ તકિયા ઉપર બિરાજમાન થઈને બોલ્યા છે, અમે આ સર્વે મોટા પરમહંસ તથા મોટા હરિભક્તને પ્રશ્ન પૂછીએ છીએ. જે પ્રશ્ન કંઈક વ્યવસ્થિત હશે. મહારાજ કેવું બોલ્યા, એ મોટા સંતો મોટા હરિભક્તોને પૂછીએ છીએ. એટલે ઊંડાણવાળો પ્રશ્ન છે, વાત તો ચોક્કસ થઈ ગઈ. એટલે પ્રશ્ન બહુ મહત્વનો હશે. શું પૂછે જુઓ. ભગવાનમાં હેત હોય તથા ધર્મમાં નિષ્ઠા હોય તો પણ જો વિચારને ન પામ્યો હોય તો અતિ સારા જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષય તે જે તે અતિશય ભૂંડા જે શબ્દાદિક પંચ વિષય તે સરખા થાય નહીં અથવા તેથી અતિશય ઉતરતા પણ થાય નહીં. માટે કયા વિચારને પામે ત્યારે અતિ સારા જે પંચ વિષય તે અતિશય ભૂંડા જે પંચ વિષય તે સરખા થઈ જાય અથવા તે કરતા પણ અતિશય ભૂંડા થઈ જાય. મહારાજના પ્રશ્ન ઊંડાણ બહુ સહજ દેખાય છે. મહારાજ કે ધર્મવાને હોય અને હેત એટલે ભક્તિવાને હોય તો પણ વિષયમાંથી આશક્તિ ન ટળે તો હવે કયો વિકલ્પ છે એમ. ને તો હેત અને ધર્મ એ વિષયમાંથી આશક્તિ તોડાવી નાખવા જોઈએ. આ બે માધ્યમ ભેળા થયા છે તોય પણ વિષયમાંથી આશક્તિ નથી ટળી તો ત્રીજું કયું માધ્યમ છે, કયો વિચાર છે કે જે વિચાર ઉત્તમ વિષય એમાંથી પ્રીતિ તોડાવી નાખે, એ સામાન્ય વિષય જેવી કરી નાખે અથવા તો એથી ઉતરતી કરી નાખે, એવો શો વિચાર છે. પછી તે સર્વે પરમહંસે તથા સર્વે હરિભક્તે પોતપોતાનો વિચાર કહી દેખાડ્યો. ત્યાર પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તમારો સર્વેનો તો એ વિચાર સાંભળ્યો પણ હવે અમે જે વિચાર કર્યો છે તે કહીએ છીએ. જેમ કોઈકનો કાગળ પરદેશથી આવ્યો હોય તેને વાંચીને તે કાગળના લખનારાની જેવી બુદ્ધિ હોય તેવી જણાય આવે છે તથા જેમ પાંચ પાંડવ દ્રૌપદી કુંતાજી તથા રૂકમણી સત્યભામા જામવતી આદિ ભગવાનની પટરાણીઓ તથા સામ જે ભગવાનનો પુત્ર ઇત્યાદિ ભક્તના રૂપ તથા વચન તે શાસ્ત્રમાં લખ્યા છે તે શાસ્ત્રને શ્રવણ કરીને તેમના રૂપનું પ્રમાણ તે દર્શન જેવું જ થાય છે તથા તેમના વચને કરીને તેમની બુદ્ધિનું પ્રમાણ થાય છે. તેમ પુરાણ ભારતાદિક ગ્રંથે કરીને એમ સાંભળવામાં આવે છે જે ભગવાન જે તે આ જગતની જે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તેના કરતા છે ને સદાય સાકાર છે અને જો સાકાર ન હોય તો તેને વિશે કરતા પણ કહેવાય નહીં. અને જે અક્ષર બ્રહ્મ છે તે તો એ ભગવાનને રહેવાનું ધામ છે. એવા દિવ્ય મૂર્તિ પ્રકાશમય ને સુખરૂપ જે ભગવાન તે જે તે પ્રલયકાળે માયામાં કારણશ્રી સહિત લીન હતા જે જીવ તેમને ઉત્પત્તિ કાળે બુદ્ધિ ઇન્દ્રિયો મન અને પ્રાણને આપે છે તે શાને અર્થે આપે છે તો ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ જે વિષય તેના ભોગને અર્થે ને મોક્ષને અર્થે આપે છે અને એ જીવોને અર્થે ભોગને ભોગના સ્થાનક તે ભગવાને રચ્યા છે, તેમાં જે ઉત્તમ પંચ વિષય કર્યા છે તે ભૂંડા પંચ વિષયના દુઃખની નિવૃત્તિ અર્થે કર્યા છે. જેમ કોઈક ભારે શાહુકાર હોય તે રસ્તાને બે કોરે છાયાને અર્થે ઝાડ રોપાવે તથા પાણીની પરબ બંધાવે છે તથા સદાવ્રત કરાવે છે તથા ધર્મવાળા ધર્મશાળા કરાવે છે, તે ગરીબ સારું કરાવે છે. મહારાજની વાત કરું પદ્ધતિ જીવને જલ્દી પકડાય નહીં. મહારાજ પ્રશ્ન કેવો કર્યો હતો? ઉત્તમ વિષય ઉતરતા જેવા અથવા ઉતરતા કરતા ઉતરતા કેમ થઈ જાય? સંતોએ ઉત્તર કર્યો, પણ મહારાજ કહ્યું કે તમારો ઉત્તર તો બરાબર છે, પણ અમે કહીએ છીએ એનો મતલબ શું થયો ખબર? તમારો ઉત્તર ચોક્કસ અને એમાં કઈ ખોટ છે. એમ કહીને મહારાજ ઉત્તર કર્યો, શરૂઆત કરી તે અડધો કલાક હાલ્યો ઉત્તર, પણ આમાં તમને કઈ પકડાણો? મહારાજની પદ્ધતિ જેવી એમ, એ ઉત્તર પછી પૂરો કરે ને પછી અંદર કઈ બાકી ન રહેવું જોઈએ એમ. એટલે જો ને ઉમરેઠમાં પેલા બધા આવ્યા હતા, મહારાજની પાસે બેઠા બેઠા ઘણું સાંભળ્યું બિચારે, અડધો કલાક કલાક દોઢ કલાક ધીરજ રાખી પછી ન રહેવાનું, બગા મીડા ખાવા. મહારાજ કે હા, પાછળ મુક્તાનંદ સ્વામી બેઠા, ત્યાં જરાક જાઉં ને કે સ્વામી વાતો હારી કરે. એટલે મુક્તાનંદ સ્વામી પાસે ગયા અને સ્વામી વાતો કરતા હતા, વાતો સાંભળી મજા આવી ગઈ. મજા આવીને પછી વાત જયારે પૂરી થઈ ને ત્યારે સ્વામીને કહે, સ્વામી તમે વાતો કરીને એમાં બહુ મજા આવી ગઈ, મોજ આવી ગઈ. ઓલા છોગલા વાળા વાતો કરતા તેમાં કઈ શું સમજાતું જ નતું, કે હું બોલે કઈ ખબર જ નથી પડતી. સ્વામી કે તમે ક્યારે એને કેટલીક વાર મળ્યા? તો બસ પહેલી વાર મળ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામી કે બસ પહેલી વાર? તો કે હા. સ્વામી કે હું તો એની પાછળ પાછળ ત્રિહોરેથી આટા મારું છું, કે તો હજી મને નથી સમજાતું પૂરું, એમાં તમને પહેલી વાર ક્યાંથી સમજાય? મહારાજની જે વાતો છે એ સમજવી ભારે. જો ઉત્તર નતો સીધો એવો હતો, આમ કરો કામ વિચાર હોય એટલે તરત ઉત્તમ વિષય ઉતરતા જેવા કે ઉતરતાથી ઉતરતા જાય. એને બદલે મહારાજ કહે કે કોકનો પરદેશથી કાગળ આવે તો કાગળ વાંચીએ, તો વાંચવા માત્રથી કાગળ લખનારની બુદ્ધિનું પ્રમાણ થાય કે આ ડાહ્યો છે, અડધો ડાયો છે, ખળંગ ડાયો છે, દોઢ ડાયો છે, પૂરો ડાયો છે, એ વાંચતાની સાથે ખબર પડી જાય. ઓલે નથી કાંઈ બહાર પડતું, એક અંક બહાર પડશે એક જગ્યાએથી, નામ નથી આપતો. એ અંક વાંચો એટલે તમને એમ થાય કે હળંગ ડાય દોઢ ડાય બે ભેગો છે. આ તમારી પાસે કદાચ કોઈક આવે તો વાંચજો. એટલે બુદ્ધિ દેખાય એમ મહારાજ એમ કહે છે કે એની બુદ્ધિ તરત દેખાય. અને દ્રૌપદીજી કુંતાજી વગેરે વગેરેના સ્વરૂપ શાસ્ત્રમાં વર્ણવેલા છે. એ વાંચવા માત્રથી તે લોકો કેવા હતા, કોઈ દી આપણા મનમાં એમ સંકલ્પ થાય કે ભીમ હુક લકડી છે, હાવ થાય કોઈ દી સંકલ્પ, નતર જોયો જ કોઈ દાડો, હે હું કામ એનું વર્ણન જેવું તમે સાંભળો એમ કે ખાવા બેઠો અડધો મણ ખાઈ ગયો, આવી હુક લકડી ક્યાંથી હોય? એટલે મહારાજ કે શાસ્ત્ર વાંચવા માત્રથી તે વસ્તુ કેવી હશે એવું અનુમાન થાય છે, એના રૂપનું પ્રમાણ થાય, એની બળનું પ્રમાણ થાય, બધું સમજી શકાય છે. તેવી રીતે ભગવાન પણ આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એના કરનારા છે. ભલે કોઈના દ્વારા કરાવ, પણ આખી એની સામર્થ્ય વતે આ બધું સર્જન થાય છે. એટલે ભગવાન કરતા છે ને સદાય સાકાર છે, અને ભગવાન સાકાર ન હોય તો આ સૃષ્ટિ જે છે એનું સાકાર સર્જન શક્ય ન બને. અને અક્ષરધામ એ ભગવાનનું રહેવાનું મુખ્ય સ્થાન છે. અને એવા જે દિવ્ય મૂર્તિમાન પ્રકાશમાન અને સુખરૂપ એવા જે ભગવાન, તે પ્રલયકાળની અંદર બધા જે માયાની અંદર લીનજી હતા એને સૃષ્ટિનું સર્જન થાય ત્યારે બધાનું પાછું સર્જન કરે છે, અને એને બુદ્ધિ ઇન્દ્રિયો મન બધું સર્જી આપે છે. અને સર્જી આપે આટલું જ નહીં, એની સાથે સાથે એને જ્ઞાન પણ આપે છે. પણ એ જ્ઞાન શું કામ આપે છે? તો કે ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ એવા ત્રણ પ્રકારના જે વિષય છે એને ભોગને અર્થે આપે છે, અને જીવાત્માને મુક્તિને અર્થે ઇન્દ્રિયો અંતકરણ વગેરે વગેરે બધું આપે છે. અને જે ઉત્તમ વિષય આપે છે તે ન્યૂન જે સામાન્ય વિષય એની દુઃખની નિવૃત્તિ અર્થે ભગવાન એ પંચ વિષય શ્રેષ્ઠ આપે છે. આમાં શું આપણે સમજવું? એટલી વાત કરી કે ઉત્તમ જે માણસને હાવ કશું ન મળતું હોય, બિચારને ખાવા ન મળતું હોય અને ભૂખ્યો હોય, કપડું પહેરવા ન મળતું હોય, ને એમાં કોઈ ખારું કપડું આપે અથવા ખાવાનું આપે તો સહેજ શાંતિ થાય ને? એ શું કામ આપ્યું? શ્રેષ્ઠ હતો કે એની જે નબળા વિશે હતા એમાંથી એ તપી ગયો હતો, એને શાંતિ પમાડવા માટે આપ્યું છે. આટલી મહારાજે પહેલા બેકગ્રાઉન્ડમાં વાત કરી, પણ હવે વાત મહારાજ મહત્વની કરે. જો હવે બહુ મહત્વની વાત કરે છે. જેમ કોઈક ભારે શાહુકાર હોય તે રસ્તાને બે કોરે છાયા નર્થે જાડ રોપાવે છે તથા પાણીની પરબ બંધાવે છે તથા સદાવ્રત કરાવે છે તથા ધર્મશાળા કરાવે છે. તે ગરીબ સારું કરાવે છે. બહુ ધનાઢ્ય હોય અબજોપતિ માણસ એ રોડ કરાવે, ધર્મશાળાઓ કરાવે કે પાણીના પરબ કરાવે, એ બધું કરાવે છે. એવી જ રીતે તેમ બ્રહ્મા શિવ ઇન્દ્રાદિક દેવ છે તે તો એ ભગવાનને આગળ જેવા સડતાલા રાંક હોય ને પીપરની ટેટી બાફીને ખાતા હોય તે જેવા ગરીબ છે. તે બ્રહ્માદિક દેવ મનુષ્યના સુખને અર્થે ઉત્તમ એવા પંચ વિશે તે ભગવાન રચ્યા છે. અને જેમ શાહુકારે સદાવ્રત ધર્મશાળાદિકમાં સુખ જેવા રાંકને અર્થે રચ્યા છે તે કરતા તે શાહુકારના ઘરમાં સુખ તે અતિશય ઉત્તમ હશે એમ જણાય છે. તેમે ભગવાને બ્રહ્માદિકને અર્થે એવા સુખ રચ્યા છે તો પોતાના ધામમાં તો એ કરતા અતિ ઉત્તમ સુખ હશે એમ બુદ્ધિવાળો હોય તેના જાણવામાં આવે છે. હું મહારાજ બોલ્યા જોત ખરા. મહારાજ કે મોટો કોઈ ધનાઢ્ય માણસ હોય અબજોપતિ, એ પછી સદાવ્રત કરાવે કે પાણીમાં પરબ બધાવે વગેરે વગેરે કરાવે, પણ ડાહ્યા માણસને તરત ખબર પડે કે આણે પાણીનું પરબ આવું સરસ કરે, આવી સરસ ધર્મશાળા કરાવી, તો કોઈ દી મનમાં વિચાર થાય કે આણે આવી સરસ ધર્મશાળા કરાવી, આ બિચારો ઝૂંપડામાં રહેતો હશે, આનો માલિક થાય સંકલ્પ? સંકલ્પ તરત થાય ને કે તો મહેલમાં મોટા રહેતો હશે એમ. મહારાજ એ દ્રષ્ટાંત આપીને સિદ્ધાંત એ સમજાવે છે કે તમને હું મળ્યો છું, અને તેમ છતાંય ભવ બ્રહ્માદિકના સુખને જ્યારે તમે જુઓ છો ત્યારે તમે મોહી જાઓ છો, અને તમારું મન એમાં લાગી જાય છે, અને અમ્યા લોકની અંદર મનુષ્યતાને ધારણ કરીએ ને ત્યારે અમારું તમામ ઐશ્વર્ય સામર્થ્યને છુપાઈને વર્તીએ છીએ, તમારી જેવા સામાન્ય થઈ જાય છીએ કે જેથી કરીને તમને અમારા સાનિધ્યનું સુખ આવે. તમારા સુખને અર્થે અમે સામાન્ય થાય છીએ, પણ તમને નુકસાન એ જાય છે કે અમારું સામાન્યપણું દેખાય અને ઓલાનો જરાક ભભકો દેખાય. અમે તો છુપાયું છે અમારું સામર્થ્ય, ઓલાનો ભભકો દેખાય એટલે તમે એ બાજુ ખેંચાઈ જાઓ છો. ભવ બ્રહ્માદિકના વૈભવને જન તમે એ બાજુ ખેંચાઈ જાઓ છો ને એટલા ખેંચાઈ જાઓ છો, એટલા ખેંચાઈ જાઓ છો, અમને મૂકીને તમે ન્યા વળગી જાઓ છો. પણ મહારાજ કે આ તો કહેવાય નહીં, પણ તમે સમજતા નથી એટલે કહીએ કે અમારા ને એના સુખમાં કેટલો ફેર છે. તો મહારાજ કે અમારું સુખ મોટા શાહુકાર જેવું છે, અને એનું સુખ કેવું છે તો કડતાળાના રાંક જેવું છે. વિચારો, પોઈન્ટ વિચારો. ભાવ બ્રહ્માદિકનું સુખ અમારા સુખની આગળ અડતાળાના રાંક જેવું છે. અડતાળના રાંક એટલે અડતાળો, દુકાળ પડેલો. ભીમનાથ છે ને ભાલદેશમાં, એ વખતે ત્યાં સદાવ્રત અપાતું ખીચડીનું, એટલે રાંક માણસ, રાંક એટલે ભિખારી બિચાર, બબે ચાર ચાર દાડા ભૂખ્યા. એ લોકો ત્યાં આવે અને લાઈનમાં ઉભા રહે, ખીચડી મળે, શેર ખીચડી મળે પેટ ભરે એટલી, એ લાઈનમાં ઉભા રહે. પણ બહુ મોટી લાંબી લાઈન હોય, હવે બધા એ ખીચડી લેવા જ ઉભા હોય. હવે એમાં બિચાર નંબર લાગતા લાગતા માંડ કરી નજીક આવ્યા હોય, બે ચાર કલાક લાઈનમાં ઉભા રહે એમ રહી, ત્યારે એમાં વળી કોઈક પાછળથી બળિયા ધક્કો મારે ને તે લાઈનમાંથી નીકળી જાય, અને બરાબર નદીને કાંઠે જ ભીમનાથ છે, તો નદીના કાંઠા ઉપર સદાવત બધું ગોઠવેલું, તે ઉપરથી ધક્કો મારે તે દડ 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 કરતો શેક હેઠો જાય. બિચારે હેઠો જાય, પણ હવે પેટમાં ભૂખ છે, બીજો ઈલાજ નથી, વળી પાછો લાઈનમાં ઉભો રહે, વળી પાછો મેળ કરતા કરતા માંડ પાહાવે, કોકનો ધક્કો લાગે, વળી દડ દડ તો કરતો હેઠો જાય. એ બે ચાર ફેરે ગથુલ્યા ખાય ત્યારે માંડ કરીને શેર ખીચડી મળે. મહારાજ કે એવા ભવ બ્રહ્માદિક અમારી આગળ છે. વાત તમને સમજાય? હજી તોય. અને ઈ પાસે કેવા ખબર છે, મહારાજ આગળ અડતાળા રાંક છે, અને બીજાને આગળ તો 33 કરોડ દેવતા લીડર ઇન્દ્ર, અને ઇન્દ્ર લીડર આ છે, સમજાય? ઇન્દ્ર લીડર આ છે, જે ભગવાન સ્વામિનારાયણ કે અમારી આગળ અડતાળના રાંક જેવા છે, અને આપણને હજી ભાર નથી તૂટતો. બોલો, હજી ભાર નથી તૂટતો? ના હો સ્વામી, તો ન કઢાય, ઘરમાં રાખવા પડે, નતર પછી અમને કાંક થઈ જાય તો. તું આમે પાગલ જ છો, કારણ કે મહારાજ કે બુદ્ધિવાન ને આ વાત પકડાઈ જાય છે. શું કીધું? બુદ્ધિવાન ને આ વાત સમજવામાં આવે કે એના સુખ પુરુષોત્તમ નારાયણ આગળ અડતાળના રાહક જેવા. અને મારા શબ્દ મૂક્યો બ્રહ્માદિક દેવ, બોલો, મારા આગળ એથી મૂક્યો બ્રહ્મા શિવ અને ઇન્દ્રાદિક દેવ, એના જે સુખ છે અમારી આગળી અડતાળાના રાંક જેવા છે, એનો બીજો અર્થ તમે કરો ને તો એવું થાય અમારી આગળી બધા અડતાળાના રાંકા છે. આમાં હવે બોલો વાંધો નથી, કારણ કે હું ક્યાંય કહેતો જ નથી. આ તો સાંખ વચન અમૃત પોતે મહારાજ કહે છે. કહો, વિચારો તો ખરા, તો ભાર કેમ તમને તૂટતો નથી? ભાર કેમ નથી તૂટતો? એનું કારણ આનો અનુભવ નથી, વચનામૃતનું જ્ઞાન નથી, વચનામૃત વાંચવાનો ટાઈમ નથી, વચનામૃત ખોલતા નથી. અમુક અમુક હરિભગત આમ હરિભગત કહેવા તો હોય, 20 વર્ષથી 30 વર્ષથી કોકને 3 પેઢીનો સત્સંગ હોય અને ઘેરે પધરાવણી જાય ને તો કબાટના કબાટ ભીરા હોય અને એમ કે સ્વામી જો આ હરિલીલામૃત, હરિલીલા કલ્પતરુ હતે ને છે, અને વચનામૃતના તો સાર અલગ અલગ શેઠ છે. પછી આપણે કહીએ આમાં તમે વાંચ્યા કેટલા? તો એ કે ખોલ્યું નથી જી, ત્યાં શોમાં રાખવાના છે? અંદર હું લખ્યું એ ખબર નથી એમ. અને પાછી ધર્મની મોટી મોટી વાતો કરે કે ગમે એમ તો ભાઈ કુળદેવી તો રાખવા જ જોઈએ ને એમ, એ થોડા કઢાય છે કુળદેવીનો હવાદણો. જુઓ તો ખરા તમે, આમાં મહારાજ શું કહે છે? એ હું નથી કહેતો, મહારાજ શું કહે છે એમ? મહારાજ કે અડતાળાના રાંક જેવા છે એમ. એને ઈ કોણ? એ બધાય દેવતાઓ એના લીડર એમ. તો આ તો હું સમજવા, આની ઉપમા મહારાજને જોડી નહીં કે આ બધાને હું ઉપમા આપી. બોલો વિચારો. પણ તોય હૃદયમાંથી ભય જતો નથી, હારા હારા ને જ જતો, હારા હારા હરિભગત ની ઘેરે. પછી શેલી બાકી બહુ સાધુ ઠમ ફેર્યા હોય ને તો શું કરે? ખબર પડખે ગોખલો કરે, એમાં મૂકે સંતો જાય ને તે પડદો નાખી દે. તમને ખબર નહીં પડદાડું શું છે? બોલો, આવા મોટા મહારાજ મળ્યા તો હજી પડદા પડે છે. પડદા કીધી, પડદા નીકળશે આ. અને જ્યાં સુધી આ પડદા નહીં નીકળે ને ત્યાં સુધી અક્ષરધામનો પડદો ખુલ્લો નહીં થાય. માટે જેને ખોલવો એ ભલા થઈને મહેરબાની કરીને ઘેરે જઈને પડદા કાઢી નાખજો બધાય. અને તમ તાર જે કાંઈ પાપ લાગે અમારે શિરે નાખજો. હુકામ ડરો હશો, હુકામ ડરો હશે એમ. રંક નથી, રંક નથી આપણે. મહારાજ તો હું કહે જો ખરા, મહારાજ કે અડતાળાના રાંક જેવા છે એમ. પણ આ વાત કોને સમજ્યામાં આવે? તો મહારાજ કે બુદ્ધિશાળીઓ સમજ્યામાં આવે એમ. તેમ એ ભગવાને બ્રહ્માદિક ને અર્થે એવા સુખ રેચ્યા છે તે પોતાના ધામમાં તો એ કરતા અતિ ઉત્તમ સુખ હશે એમ બુદ્ધિવાળો હોય તેને જાણ્યામાં આવે છે. માટે ભગવાનના ધામના સુખનું અતિશય પણ બુદ્ધિવાનને જાણ્યામાં આવે છે. તો હજી મહારાજ પોતાના સુખની વાત નથી કરતો, હજી તો શેની વાત કરે છે? એના ધામને સુખની વાત કરે. મહારાજ કે એમ બુદ્ધિવાનો હોય એને ભગવાનના ધામનું અતિશય સુખ પણ એની દ્રષ્ટિમાં આવે છે, એને જાણ્યામાં આવે છે. ધામ ગમે એટલું મહાન તોય પાછું પુરુષોત્તમ નારાયણ આગળ તો કેવું? તો કે બધું સુખ ભેગું થઈ જાય, બધું સુખ ધામનું તમામ સુખ ને ભેગું કરે તો પુરુષોત્તમ નારાયણના એક રોમના કોટીના પાસાંગની અંદર લીન થઈ જાય. આવા પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ મળ્યા. એટલે મહારાજ કે જોજો ભલા માણસ, જોજો અંતમ કારણે રે, હું તો તમ કારણે રે આવ્યો, ધામ થકી ધરી દે, હું આ તમને મળ્યો છું, હવે રાંકા નહીં રહેશો. મહારાજ કે જોજો ભૂલ નહીં રાખતા. તેણે કરીને સારા વિષય તે ભૂંડા થઈ જાય છે. આ જે ઈલાજ મહારાજ, એક જ ઈલાજ, સારા વિષયમાંથી પ્રીતિ તોડવાનો એક જ ઈલાજ, શું? અમારા ધામ ને અમારા સુખ સુધી વૃત્તિ પહોંચી જાય, અમારી મોટપ સમજાઈ જાય, તો જ મહારાજ કે આ વાતને સમજ્યામાં આવે. એ હરિભગત પરમ દિવસ મને કહે કે સ્વામી તમે વચનામૃતમાં થોડીક ઉપાસના વાત હતી હતી કરજો. મેં કીધું કેમ? કે અમારે યાર બીજા 2-3 જણા આવ્યા છે ને, એને કેમ પથ પડે એમ નથી બહુ, એટલે થોડીક હતી હતી કરજો. મેં કીધું એને કહેજો તમે હમણાં જાઓ ફરીને ઉત્સવમાં આવજો. ભલામણ એ ત્રણ હાટા હહતી હતી કરું, આ અમારા આટલા બધા હજારો ભક્તો કાચા રાખવા ત્રણની હાટું, એ ત્રણને હારું લગાડશું તો આ પડદા કીધી કાઢશે કોજી. માટે હજી કહું ભક્તો, ઉપાસનાની વાત તો આવી જ થવાની, આ શિબિરની જ્યારે હશે ત્યારે. એટલે તમ તારે આપણને આમ સેટિંગ આવ્યું તો જ આવવાનું, સમજી જ રાખવું કે વાત આવી જ થશે, એમાં જરાય ઢીલી થશે નહીં. નહી તો તમે શાકોત્સવમાં આવજો, નહીં આવું એવું નથી કહેતા આપણે, શાકોત્સવમાં આવવું દરેક વર્ષે થાય છે ને ત્યારે આવું, શિબિરમાં તો આવવું જ નહીં. કારણ કે શિબિરમાં જો કાચો રહી જાય અને શિબિરમાં સાચી વાત નથી. અને તમને કહું, આ સંપ્રદાયની પરિસ્થિતિ જ્યાં નિર્માણ થઈ છે એનું કોઈ કારણ હોય તો ધર્મ મૂળથી ઉપાસના સાફ થઈ રહી છે એનું આ પરિણામ છે. ને તો કલ્પના કરો સ્વામિનારાયણનો આશ્રિત ને સ્વામિનારાયણનો સાધુ જેની આય સુધી દ્રષ્ટિ પડી હોય કે મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામી નારાયણને રહેવાનું ધામ, એને આગળ તો તમામ ભાવ બ્રહ્માદિ કરતાના રાંક જેવા છે, એ પુરુષોત્તમ નારાયણનું સાધુ છું એમ. આ ખુમારી જેના રોમે રોમની અંદર વ્યાપી ગયો હોય, શું તમને એમ લાગે છે એ ધનમાં લોભાય, કદી પદાર્થમાં લોભાય, કદી નાર્યમાં લોભાય? અને આ ખુમારી જેના રોમે રોમમાં ઉતરી ગયો હોય, એ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત હરિભગત, તમને એમ લાગે કોઈ બહારના પદાર્થમાં લોભાય, કોઈ ખાનપાનમાં લોભાય, કોઈ વ્યસનમાં લોભાય? કદી ન શક્ય બની શકે, કદી શક્ય ન બને, પણ ઉપાસના સાફ થઈ ગઈ છે આહિસ્તા આહિસ્તા, એનું આ પરિણામ છે. મહારાજની મોટપ આપણને ભૂલાઈ ગઈ છે, એમાં ભૂલાઈ ગઈ છે, અને ગોળ ગોળ બધું ઘેસ જેવું હરખું કીન નાખ્યું છે, એનું આ પરિણામ છે. અને અમુકને તો કોણ જાણે કેવું તાન છે, કેવું તાન, બેહારી બહેરી કે મહારાજ ને બધું હરખું જ છે, એ રાજ્ય જ દાખલામાં પડ્યા છે. એમ જરા ખાનગી કહી દેજો ને ભાઈ સાહેબ, તમે જાઓ ને હરખું હોય ત્યાં, આ હુકામ અમને હેરાન કરો છે. તમને બીજાનો જો મહિમા હોય ને તો એના થઈ જાય એટલે ઉપાધી જાય. તમને કહું, અમે લંડન થી એકવાર આવતા હતા, તો લંડન એરપોર્ટ ઉપર જ એક હરિભગત અમને જોઈ ગયા એટલે પાસે આવ્યા. કપાળમાં તિલક ચાંદલો નહોતો, પણ સંતો તો ઓળખાય જાય. પાસે આવીને કે સ્વામી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ કર્યા, તમે ક્યાં રહો છો? એટલે એને કીધું કે લંડનમાં આ જગ્યાએ રહું છે, અને સ્વામી ફરી નેક્સ્ટ આવો ને ત્યારે મારે ત્યાં આવજો. કીધું વાંધો નહીં. પછી કે એને નામ દીધું ફલાણા સ્વામી, અમારીને હમણાં જ આવ્યા, કે બહુ આનંદ આવ્યો, અને મને જો કે પુસ્તકે આપી ગયા, નાની પુસ્તિકા, કે જો હું હારે જ રાખું છું, એટલે મને આપી. એટલે મેં ખોલી, તો ખોલી પહેલા પાને લખેલું, આ પુસ્તિકા સર્વાવતાર શ્રીમદ નારાયણની પૂર્ણ કૃપાથી અને શ્રીકૃષ્ણ નારાયણને રીઝવવા માટે આ પ્રકાશિત મેં કરેલી છે, માટે મારા પર ખૂબ રાજી થાય, એ પ્રસ્તાવનું નામ લખેલું એમ. મેં પુસ્તિકા બંધ કરી, મેં કહ્યું કોણ હતા? એટલે નામ દીધું, આ હતા એમ. મેં કીધું તમે એને કહેજો કે તમારે હવે સ્વામિનારાયણનું રહેવાની જરૂર નહીં, શ્રીમદ નારાયણને થઈ જાઓ, જાઓ. એટલો બધો તમને એનો મહિમા જીવમાં ઉતરી ગયો, અહીં હુકામ ખીચડી બગાડો, સ્વામિનારાયણ હુકામ બગાડો. મને કે સ્વામી હું નામ દઉં તમારું? મેં કીધું હા, તું તાર લખી લે, નામે લખી લે તું. મને કે ફોટો પાડ લે, માડી લે. મેં કે તું હોતે દેખાડે, તને એમ થાય બીજા કોક હતા એમ, તું દેખાડી એમ. અને પછી બે કર્યું, અને પછી ભૂકંપ થયો. ભૂકંપમાં મેં ગયેલા, અને ભગવાનને કરું તીસ સાધુ સામે થયેલા આવે, પણ ભાડાને વેતા થયા. મેં કેસેટ હતો ને પહેચાન આપ્યા, પહેચાન મેં કીધું આપજે ને કેજે સાંભળાય. પણ તાકાત છે, જેને સ્વામિનારાયણનો મહિમા નથી સર્વોપરી, એ તો ગાડરીયો પ્રવાહ છે, એ શું કરવાનો? અનભક્તો તમે એક વાત બહુ સ્પષ્ટ સમજો, કોઈ વસ્તુને વધારવા પ્રયાસ નહીં કરો, વધે ઘટે હરી ઈચ્છા, પરંતુ જે છે ને મજબૂત કરો, એવું મજબૂત કરો, એવું મજબૂત. કદાચ દુઃખ તો શું, આખી દુનિયાનું દુઃખ ઠલવાય જાય તોય પણ મહારાજને કહી દે, મહારાજ દેજે, હજી જોઈ લે મહારાજ, તું દેતા થાક છો કે હું સહન કરતા થાકું છું, તો એકવાર કસોટી કરી લે. એવી મજબૂતાએ પકડા હે, જો મહારાજની સર્વોપરી નિષ્ઠા દ્રઢ થા હે. અને જેને સર્વોપરી નિષ્ઠા દ્રઢ નથી, હરિભગત જ નથી, સાધુ જ નથી સ્વામિનારાયણ. બહુ અદભુત ગોપાલચરણ સ્વામી એક એને પુસ્તક બહાર પાડ્યું, મેં વાંચેલું વિદ્યાનગર, એની અંદર બહુ સરસ વાત લખી, કે જે એમ કહે છે કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી નથી, અથવા તો સ્વામીની વાતો ખોટી છે, એનો તું સાધુ જ નથી માનતો, એનો તો જગતના બાવા સમજો શકે, જેને સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા નથી. માટે એને હોય કે ન હોય, પણ તમે કાચા નહીં રહેતા ભલા થઈ, સમજાય? આમાં જો કાચા રહેવો તો પછી પાકવાનો કોઈ ઇલાજ નથી. ભઠ્ઠામાં ન પાકે, ભઠ્ઠો ખોલી જાય ને પછી ઈટો બહાર નીકળે, પછી કે આજે થોડી થોડી કાચી છે, તો હવે એને શું કરવાની કાચી છે? તો કહો એનો ઈલાજ કાંઈ એમ. ભક્તો આ શિબિરો છે ને, તો ભઠ્ઠો છે, ભઠ્ઠો આમાં ન પાક્યો ને આમાં જે કાચો રહ્યો ને એ દુનિયામાં ક્યાંય ન પાકે, બ્રહ્માંડ આખામાં ફરી આવે ને તોય ન પાકે, કારણ કે પાકવાનું સ્થાન મૃત્યુલોક છે ને આવી શિબિરો છે. મહારાજ જોરદાર વાત કરે મહારાજ, કે ઉત્તમ વિષય ઉતરતા જેવા થો, ઉતરતા કરતા ઉતરતા કરવા જરાય વાર નથી, પણ અહીંયા તમારી દ્રષ્ટિ પહોંચે એની તમને લાલચ જાગે, કે શું ક્યારે પ્રાપ્ત કરું, એવી લાલચ જયારે જાગે ને ત્યારે વર્તમાન તમે સહજ પાળવા માંડશો, ભજન તમે સહજ કરવા માંડશો, અને જેમ જેમ ભજન કરતા જાશો અને જેમ જેમ વર્તમાન પાળતા જાશો, તેમ તેમ ઇન્દ્રિયોના રાગ આખા બદલાવા માંડશે, જિંદરીઓ વિષય માટે હડફું મારતી હશે, આંખ જગતના રૂપ માટે હડફું મારતો હશે, એ આંખને તાલા વેલી જાગશે કે હવે હું મારા ભગવાનના દર્શન ક્યારે કરું, એમ ક્યારે મને આંખે કરીને પ્રત્યક્ષ પ્રગટ પરમાત્મા, આ સ્વરૂપમાં મૂર્તિમંત સ્વરૂપ છે પરંતુ આમાંથી પ્રગટ થઈને ક્યારે ભેટશે, એવા સંકલ્પ થવા માંડશે. જે દાડે ઉપાસનાની દ્રઢતા સમ્યક પ્રમાણમાં થશે. માટે વિચારજો કે કાચું તો નથી થઈ જતું ને, કંઠી પહેર્યા પછી તિલક ચાંદલો કર્યા પછી પણ કઈ કાચું તો નથી જતું ને, અને કાચું રહેશે ને તો માયા તોડ્યા વિના નહીં રહે. દુર્યોધનની જાંગ થોડી કાચી હતી, ભીમે ઉલાળે ને ગદા જીકીને કેમ બેવડો કરી નાખ્યો, એમ જો કાચું રહે ને તો માયા ઉલાળે ને ગદા જીકશે, ભાંગી નાખશે. માટે ખબરદાર મહારાજ બહુ સરસ કહે છે. અને સંસારમાં જે પશુ મનુષ્ય દેવતા ભૂત ઇત્યાદિ જ્યાં જ્યાં પંચ વિશે સંબંધી સુખ જણાય છે, તે ધર્મે સહિત જે કિંચિત ભગવાનનો સંબંધ તેણે કરીને છે, પણ પંડે ભગવાનમાં જેવું સુખ છે તેવું કોઈને વિશે નથી. અહીંયા મહારાજ બહુ વાત સરસ કહી, મહારાજ કે આ જગતમાં તમને કોઈ બહુ જ સુખી દેખાય છે, બહુ જ સુખી, કરોડોપતિ અબજોપતિ સંભ આ તે બધું, એ આજની તો કાળાંતરે પણ પુરુષોત્તમ નારાયણની યત કિંચિત જાણે કે અજાણે આજ્ઞા પડી હતી એના પરિણામ રૂપે એને બધા સુખ પ્રાપ્ત થયા છે. પણ ભગવાનનું પંડે જે સુખ એ તો મહાલૌકિક છે અને હું તમને પ્રગટ મળ્યો છું. મહારાજને ક્યારેક ક્યારેક બહુ દુઃખ થતો, આ વાત જયારે કોઈ ન સમજવા સમજી ન આવતા ને ત્યારે મહારાજે દુઃખી થઈ જતા, અને થાય જ ને, સહજ છે, થાય. ટીચરો હોય, બહુ જોરદાર ટીચરો હોય અને બધા જ પ્રકારની મહેનત કરતા હોય, અને તેમ છતાંય રિઝલ્ટ જયારે આવે ને ત્યારે 18% રિઝલ્ટ આવે તો ટીચરનું હૃદય ન તૂટી જાય, હે આહા, આખું વર્ષ મેં મહેનત કરી, આમ તનતોડ દાખલો કર્યો, 18% રિઝલ્ટ, હા પ્રોક્ષ જવા દેતા હોય અને કાઉન્ટરમાં બેઠા બેઠા ચાન વાન જલસા જીકતા હોય, એને કદાચ 18 ની 12 આવે તો ખરખરો ને, આપણે તો નોકરી ને મતલબ પગાર ની, અરે આપણે શું ઉપાય દે, એમ બીજાને કદાચ બહુ ખરખરો ન હોય પણ આ પુરુષોત્તમ નારાયણને તો ખરખરો થાય જ. જો વાત ન સમજાય તો મહારાજ કે અમે કીધું સોવાર ને તમે સાંભળ્યું સોવાર, પણ ટાઈમે અનુસંધાન રહેતું નથી. મહારાજ કે શાસ્ત્રના શબ્દ જયારે સાંભળો છો ને ત્યારે આમ ખળભળી જવાય છે. મહારાજ મધ્ય 31 કીધું ને કે શાસ્ત્રના શબ્દને સાંભળીને મેળ રહેતો નથી, કારણ કે આપણે અહીં પુરુષોત્તમ પુરુષોત્તમ કરીએ પણ બીજું કાંક શાસ્ત્ર ખોલે એમાં એમ જ લખ્યું હું જ પુરુષોત્તમ છું, મારા સિવાય કોઈ પુરુષોત્તમ નથી, આવા શબ્દ જયારે સાંભળે ત્યારે ખળભળી જવાય છે. પણ મહારાજ કે તમને ખબર નથી શાસ્ત્ર માત્રમાં એનો અર્થ હું થયો, શાસ્ત્ર ખાલી લખ્યો તો સમજ્યા, મારા કે શાસ્ત્ર માત્રમાં પુરુષને જ પુરુષોત્તમ કીધા છે, પણ પુરુષોત્તમ તો બહુ જ ન્યારા છે, બહુ જ ન્યારા છે. મહારાજ કે શાસ્ત્રમાં કીધેલા પુરુષોત્તમ અને હું તમને મળ્યો એ પુરુષોત્તમ, આ બંનેમાં તો બહુ જ ભેદ છે. કેટલો ભેદ છે? તો કે જીવમાં અને ઈશ્વરમાં જેટલો ભેદ છે એટલો ઈશ્વરમાં અને પુરુષમાં ભેદ છે, અને જેટલો ઈશ્વરમાં અને પુરુષમાં ભેદ છે એટલો પુરુષ અને પુરુષોત્તમ જે જગતમાં કહેવાતા પુરુષોત્તમ અને હું આ બંનેમાં એટલો ભેદ છે. આવું મહારાજ કહે છે. કહો શું મહારાજ, આજ તો અદભુત ખીલ્યા છો. જેમાં મશાલ બળે છે તે મશાલને સમીપે જેવો પ્રકાશ છે તેવો થોડેક છેટે નથી, અને તેથી ઘણે છેટે તો મૂળગો નથી, તેમ બીજે ઠેકાણે તો કિંચિત સુખ છે, અને સંપૂર્ણ સુખ તો ભગવાનની સમીપમાં રહ્યું છે. અને જેટલું ભગવાનથી છેટે થવાય છે તેટલા સુખમાં ન્યૂનતા થાય છે. માટે જે મુમુક્ષ હોય તે પોતાના હૃદયમાં એમ વિચારે છે જેટલું મારે ભગવાનથી છેટું થશે તેટલું દુઃખ થશે અને મહાદુખ્યો થઈશ. હવે મારા થોડો ટન મારે છે, હવે વાત ઇથી વિશે સમજવા જેવી આવી. શું સમજવા જેવી આવી ખબર? મશાલની પાસે વધારે પ્રકાશ છે, જેમ દૂર જાય તેમ તેમ પ્રકાશ ઓછો થતો જાય, અને ઘણો દૂર વહી જાય તો ઠામકો એનો પ્રકાશનો અનુભવ ન થાય, એને પ્રકાશનો લાભ ન મળે. એમ મહારાજ એવું કંઈક કહેવા માગે છે કે તમે મારા આશ્રિત થઈ ગયા, તમે મારા આશ્રિત થઈ ગયા, એટલે તમારી પાસે મશાલ તો આવી ગઈ, પણ પછી તમે જેટલા દૂર રહો એટલો સુખ તમને ઓછું મળે. જેમ જેમ તમે નજીક આવતા જાઓ, જેમ જેમ તમે મારી મહત્તા સમજતા જાશો, જેમ જેમ તમે ભજન વધારતા જાશો, તેમ તેમ તમે સુખનો વધારે વધારે અનુભવ કરી શકશો. અને ભક્તો, મને એવું જણાય છે કે આ શિબિરાર્થીમાં પણ 60-70% ભક્તો એવા બેઠેલા હશે, કે 80% પણ આમાં એવા હશે કે જેની ઉપાસના તો સારી જ હશે, ઉપાસના તો સર્વોપરી છે. અંતો હજી એમ કે છે કે સ્વામી માનસી પૂજામાં સંકલ્પ વિકલ્પ બહુ થાય છે, માનસી પૂજામાં સુખ નથી આવતું, ભજન કરવા બેસે ત્યારે મન નથી લાગતું, સર્વોપરી સમજ્યા પછી આ જે વિકલ્પ રહે છે એની પાછળ કારણ એવું દેખાય છે કે ભજન ઘટે છે. ભજન વધારવાની બહુ જરૂર છે. ભજન માને આમ સ્થૂળ ભાવથી મંદિરે જતા હોય, પૂજા પાઠ કરતા હોય, પૂજા લીધી છે અને બાપાએ લેવડે દીધી છે કે, એટલે એને કીધું છે પાંચ માળા બેઠો બેઠો ફેરવજે, બે ઉભો ઉભો ફેરવજે, બે પ્રદિક્ષણા ફરતા ફરતા ફેરવજે, હાથ દંડવટ કરજે, પછી બેહીન પછી બે ગુરુમંત્રી ફેરવજે અને પછી પાંચ શ્લોક વાંચજે. એ 38 વર્ષથી કરું છે, પણ 38 વર્ષમાં પાંચેય માળા કોઈ દી સંકલ્પ વિને ફરી નથી. એનું કારણ જે ભજન થાય છે ને બહુ સ્થૂળ ભાવથી થાય, સ્થૂળ ભાવથી, ઊંડા ઉતરીન ભજન નથી થતું. ઊંડા ઉતરીન ક્યારેક આમ ઊંડા ઉતરીન ભજન કરો. કોઈ ઘરે ન હોય, બાવણું કરો બંધ, ભગવાનની મૂર્તિને આગળ મૂકી ઊંડા ઉતરો. આત્મવિચાર કરો, હું કોનો દીકરો છું, કોનું સંતાન છું, મને કોણ મળ્યો છે. પેલા આત્મવિચાર કરો, પેલા ભગવાનની મોટા ફામે આમ ઊંડા ઉતરતા વિચારતા જાઓ, ખાલી મોટો વિચારતા જાઓ, આવા મોટા આવા મોટા આવા મોટા મનન કરો. અને જેની અંદર હું માલ માનું છું એ વિષય એનું તુચ્છ પણ વિચારો. આ બે વિચાર કરી અને પછી ભગવાનની મૂર્તિ એને હૃદયમાં ધારવા પ્રયાસ કરો. આ તમે કરશો ને, ખાલી તમે વિચાર કરવા માંડશો ને, વિચાર તમે અનુભવ જ વિચાર ખાલી કરવા માંડશો મહારાજની મૂર્તિનો, અને તુચ્છ વિષય બેનો વિચાર કરવા માંડશો ને, ત્યાં તમારા સંકલ્પ મળશે મંદ પડવા, ત્યાં સંકલ્પ મળશે મંદ પડવા, એની સ્પીડ મળશે ઘટવા, શ્વાસોશ્વાસની સ્પીડ મળશે ઘટવા, અને શ્વાસોશ્વાસની સ્પીડ જેટલી ઘટે એટલા તમારા સંકલ્પ વિકલ્પ ઘટે, અને જેમ જેમ સંકલ્પ વિકલ્પ ઘટવા માંડશે તેમ તેમ બીજી બાજુથી સુખનો સ્ત્રોત્ર વહેવા માંડશે, મહારાજનું સુખ આવવા માંડશે, અને જેમ જેમ મહારાજનું સુખ આવશે એમ પછી પોતે સ્વયં બળ્યો થવા માંડશે, મારી પાસે છે એમ, એટલે ઓલું વધારે દબાહે, અને એવો સમય આવશે હાવ સંકલ્પ વિરામ પામી જાહે અને મહાલૌકિક સુખ એની અનુભૂતિ થતી હોય એવો અહેસાસ થશે. પણ આ વસ્તુ ખાલી વાતોથી નહીં થાય, સાચું કહું છું, આ વાતનો વિષય જ નથી, આ વાતનો વાતથી આ કદી નહીં થાય. આખી જિંદગી તમે એમને એમ મંદિરે જતા રહેશો ને ખુલ્લી આંખે બધું કરતા રહેશો, આખી જિંદગી જાહે પણ આવો કોઈ અનુભવ નહીં થાય. એના માટે આંખ વીંચવી પડશે, પ્રતિલોમ વૃત્તિ કરવી પડશે. મેં જે કાંઈ કર્યું છે એ કાંઈ જ નથી, અને મને કાંઈક સંકલ્પ તો એમાંય કાંઈ સાર નથી, સાર માત્ર મહારાજમાં છે. મહારાજ મહાલૌકિક મૂર્તિ છે અને મહાસુખનો સમુદ્ર છે, અને એનો ભોગતા કરવા હાટું જ મહારાજે દયા કરી મને માણસનો દેહ આપ્યો છે. આવા જ્યારે ઊંડા વિચારમાં ઉતરશો ત્યારે ભક્તજનો ભજન શું વસ્તુ છે એ ખબર પડશે. બાકી ભજન કરું ભજન કરું, હાઉ કરણ તાળિયું પાડે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરણ છૂટા પડે, અને પછી કે મારે બહુ મજા આવ્યો, બાકી મજા આવી કે કેમ, રસોડાની તો વાત જવા જાય કે બહુ સારું બનાવ્યું હતું, કે રોજ નવું નવું મિષ્ટાન હતું, કે કાયમ માટે અને નાવા ધોવાની વ્યવસ્થા બહુ સારી કરી હતી, ઉતારામાં વાંધો નહોતો, બહુ સરસ ઉતારા બુતારા પાગરણ બાગરણ બધું હતું એમ, અને મારા વેવાય આવ્યા હતા, કે વેવાયમાં તમારી શિબિર રાખી વહી જાય કહો, એથી કરી શું થાય આપણે, એથી કરીને જગત કઈ ભડકો થાય કોઈ કાળે, કોઈ દી મન કઈ જગતમાંથી ઉથડકી જાય કે આ કરવા હું નથી આવ્યો, હું પુરુષોત્તમ નારને પામવા આવ્યો છું, આ સંકલ્પ કદી ન થાય. ભક્તો કદાચ તમને આ વાત આજ નહીં મનાય, પણ તમે ખાલી સાંભળી રાખશો ને તોય કારક તમને કામ લાગશે, બીજ પીડ્યું છે ને બીજ, તોય ક્યારેક કામ લાગશે, તોય ક્યારેક ભડકો થઈ જાય જગતનો કે હું મીંડો છો એમ, આદુ ખાય હું આમાં માલ છે, તું એમ માનો મેં માનશો કે હો હું તો લખપતિ છું, કરોડોપતિ છું, કબજોપતિ છે, તારા જેવા તો લાખો ને કરોડો એક એક મેલમાં હુતા છે, અને મેલમાં હુતા એટલું જ નહીં, લાખો ને કરોડો શમશાનમાં તારા કરતા મોટા શિરતા જ હુઈ ગયા, અને તું એક દાડો શમશાનમાં હુઈ જવાનો છો, હું માલ માનશો એમ, કઈ મોટી ધાડ મારી તે આટલા રૂપિયા કમાણો હતો, ભજન ગયર ને તો કાલ હવારે આ દેહનો નિર્ધાર નથી, મરી જવું વાત નક્કી છે. આ વિચાર સ્ફૂરશે અને વિચાર સ્ફૂરતાની સાથે ભક્તો મન ભજનમાં લાગી જાય, અને આ વિચાર જો ન સ્ફૂરે ને તો તમે ન ઉખડો ને સાધુ ન ઉખડે, મરે ત્યાં સુધી મોકાય ન મૂકે, કહો મરે ત્યાં સુધી. મરતા મરતા અરે ગ્રહસ્થ વાસના હોતો મરી જાય, ત્યાગી વાસના હોતો મરી જાય. જો અનુસંધાન ન હોય ને તો મર્યા પછી બે ને ભૂતના અવતાર આવે, ન આવે એમ નહીં માનતા તમે. એક હકીકત તમને કહું, એક હરિભગત બહુ હાર હરિભગત 12-13 વર્ષ પહેલા મને વાત કરી, મને કે સ્વામી મહારાજ કોઈને તેડવા આવે એ પછી ભૂત થાય ખરા, બોલીને ગયા હોય તો. મેં કહ્યું તના ભૂત ન થાય. મને કે ન જ થાય ને, ભીહ જરાક મેરી. એટલે મારા મનમાં એમ થયા, કાંક રહસ્ય લાગે છે. એટલે મેં કીધું આટલી બધી કેમ ભીહ મારો હશે, એને જો એવી કઈક મલિન વાસના રહી ગઈ હોય તો થાય પણ ખરા. પછી મને કે સાચું કહું, કોઈ કહેતા નહીં કહું, મેં કયો નહીં કહું. પછી એને કીધું, નામ નહીં દેવું એટલે ન કીધા જેવું છે. મને કે મહારાજ બાપા આજથી 27 વર્ષ પહેલા દેહ મૂકી ગયેલા. કેટલા વર્ષ પહેલા? 27 વર્ષ પહેલા. અને દેહ જયારે મૂક્યો ને ત્યારે બોલીને ગયેલા કે મહારાજ તેડવા આવ્યા છે, સાથે મોટા મોટા મુક્તો સંતો સાથે છે, અને દિવ્ય વિમાન લાવ્યા છે, હું દેહને મૂકી મારે જય સ્વામિનારાયણ હું ધામમાં જાઉં છું. કે બોલીને ધામમાં ગયા અને 1.5 મહિના થયા અને મારા ભાઈના દીકરાને વહુના પેઢીમાં આવ્યા. પણ અમે માન નહીં, કોઈ બોલીને ગયેલા, કોઈ હિસાબે માનની માનની નહીં સ્વામી. એમને એમ 26 વર્ષ હોઈ ગયા. કેટલા વર્ષ? 26 વર્ષ ગયા, પણ અમે કોઈ માનીએ જ નહીં. પછી હદ જયારે થઈને ત્યારે મનમાં એમ થયું કદાચ હોય બીજા વિઘ્નો આમ તેમ થવા માંડ્યું. પછી અમે કીધું કે જો તમારું સાચું હોય તો પુરુષના પિંડમાં આવો. પછી પુરુષના પિંડમાં આવ્યા અને પુરુષના પિંડમાં આવ્યા એટલે અમે કીધું કે તમને ભગવાન તેડવા નહોતા આવ્યા? તો કે આવ્યા હતા ને. તો તમે એમ બોલતા હતા કે ભગવાન સ્વામિનારાયણ તેડવા આવે તો વાત સાચી? તો સાચી, હું ક્યાં ખોટી કહું છું? કે તો ભગવાન તેડવા આવ્યા હતા ને તમે ભૂત થયા એ વાત થાય? તો એ સાચીશ. પણ એ કેમ બને, આમ કેમ થયું? તો કે જાહેરમાં કીધા જેવું ને, તું એકાંતમાં આવીને તો કહું. કે એમ કહીને પછી મને એકાંતમાં ખૂણામાં લઈ ગયા અને ખૂણામાં લઈને જઈને મને કાનમાં કીધું કે મહારાજ તેડવા આવ્યા હતા, વિમાને લાવ્યા હતા, વિમાનમાં મને બેહાર્યો ખરો, પણ મહારાજે વિમાન ઉપાડ્યું તે ગામની બહાર તળાવના કાંઠા ઉપર હાક્યું. ને કેટલાય સ્ત્રીઓ કપડાં ધોતા હતા અને સ્નાન કરતા હતા, એના અસ્તવ્યસ્ત બધા કપડાં હતા ને એ બધું મેં જોયું. મારા મનમાં ખરાબ ઘાટ થયો, મહારાજ વિમાનમાંથી બહાર કાઢી નાખ્યો. વિચારો. અને મને કીધું કે જો તને હજી વાત ન મનાય તો આટલું પ્રૂફ આપું છું, હજી વાત ન મનાતી હોય તો તળાવને કાંઠે પથ્થર પડ્યો છે, પથ્થર ઊંચકાવજી, એની નીચે 27 વર્ષથી લીલો સર્પ થઈને ઉપડ્યો છે. કે હવે મારો ઉદ્ધાર કરી, કે મારો ઉદ્ધાર કરી. પછી પૂછ્યું તમારો ઉદ્ધારનો ઉપાય? તો કે ઘેલાને કાંઠે મારું હરવણું કરાય, મારો ઉદ્ધાર થશે. 27 વર્ષ પછી મેં ઘેલાને કાંઠે હરવણું કરાવ્યું, તેથી ઉદ્ધાર થયો. માટે ભક્તો, આ વાત કઈ નાની સૂની નથી. નિર્વાસનિક થઈ ભગવાનને પામવું, દુનિયાના વાયદામાં રહેશો નહીં. લોકો તો પોતાના નિજી સ્વાર્થ માટે તમને અનેક પ્રકારના હાથ ફેરવીને વખાણ કરશે, પણ એમાં નહીં લોંધો બાંધે મોક્ષનો. માટે બહુ ખબરદાર રહેજો. મારે આ ફેરી કચાશ નથી રહેવા દેવી, મારા સુધી પહોંચી જવું છે. અને હું તમને બહુ સાચું કહું, જેને ભજન કરવું જ હોય ને એને એક બહુ નક્કી ઠરાવ કરવો પડશે. ભગવાને જેટલું આપ્યું એમાં કોઈને 2 લાખનો માલિક, કોઈને 5 લાખનો, કોઈને 50 લાખનો, કરોડનો, જેટલું આપ્યું. કોઈને મહિને 10,000 આવે, કોઈને 20,000, કોઈને 50,000, કોઈને 3,000 જ આવે, જેટલું આવે છે એટલું. એમાં સંતોષ માનજો, સમજાય છે? એમાં તમે સંતોષ માનશો, એમાં સંતોષ માનશે એ જ મોક્ષનો પથ વ્યવસ્થિત પકડી શકશે. કારણ કે સંતોષ માનશે ને એની ઇન્દ્રિયો પ્રતિલોમ થઈ હકશે. જેને સંતોષ જ નહીં હોય એ કદાચ ભગત ગમે એવો હારો કહેવાતો હશે, પણ જેને સંતોષ જ નથી પ્રાપ્ત થયું એ પદાર્થમાં, એટલે ગમે એને હડફું મારતો જ રહેશે, મારતો જ રહેશે. આહી લઈ લો, આહી લઈ લો, આહી લઈ લો, આહી લઈ લો. અને પછી પૂજામાં બેઠો હશે ને તો પૂજામાં બેઠો બેઠો હડફું જ મારતો હશે. આમ એ નિર્વાસનિક નહીં થઈ આગે, કઈ જેવું તેવું કામ છે. મહારાજ કાર્યાણીના 12મા વચનામૃતમાં કહે, આ જે વાસના કારણ શરીર એ તો વજ્રસાર જેવું છે, વજ્રસાર જેવું. કોઈ રીતે જીવથી જુદું પડે એમ નથી, કોઈ રીતે જુદું પડે એમ નથી. મહારાજ કે બે જ ઈલાજ છે, બે જ ઈલાજ. અમારા જે વચન એમાં મંડો રહે અને બીજું અમારું ધ્યાન કરે. ધ્યાન અને વચન રૂપી અગ્નિથી એને જો બરાબર શેકે તો જ મહારાજ કે કારણ શરીર જુદું થાય, જેમ કાચો આંબલ્યો હોય એને છાલ ચોંટેલી હોય એને ઉખેડવા ગમે એટલો પ્રયાસ કરો તોય ન ઉખડે, પણ નીચે અગ્નિ પેટાવે અને એને શેકે તો જ એ જુદી થાય, એમ મહારાજ કે વચનને ધ્યાન રૂપે બે અગ્નિથી શેકે તો જ વાસના શેકાય એમ છે, તો જીવથી જુદી થાય એમ છે, બાકી કોઈ ઈલાજ નથી એમ. માટે જેટલા સંકલ્પ કરો તો એટલા કરજો, ને મહારાજને કાંઈ એવી ઉતાવળ નથી. આમ સંકલ્પ હજી ઘણાને આમાં હશે, મારે આવડા મોટા શેઠ થવું છે ને, આટલી મોટી ફેક્ટરી કરવી છે ને, આવો મોટો બંગલો કરવો છે વગેરે વગેરે, ઘણા સંકલ્પ હશે. સહજ થાય અને આગ્રહથી થાય એમાં પાછો ફરક છે. સહજ છે, તમે ધંધા બિઝનેસ કરતા જેમ કરતા એમ કરતા હોય, એમાં તમારે ઘણી આવક હોય તેમ બંધાવો તો મહારાજે કીધું એ તમારે શોભારૂપ છે, સુખરૂપ તો નહીં જ, સમજી રાખજો, શોભારૂપ જ શોભારૂપ છે. પણ ખેંચીને જો કર્યું તો ગયા જ કામમાંથી, સમજાણું, આ ફેરી તો ગયા જ, બીજી ફેરી કદાચ મેળો પડી જાય તો વાત અલગ છે, બાકી આ ફેરી તો કામમાંથી ગયા છે, વાત આ છે ભાઈ. પછી તમને મનાય ન મનાય એ તમને જેમ ઠીક પડે એમ કરશો. તમારું તો હું, પરંતુ ભક્તો સાધુને આ વાત ન સમજાય ને, આ વાત સાધુને ગળા હેઠે ન ઉતરે ને તો એની આ જ દિશા થાય, ભલે ને અશુભ સંકલ્પ નો, ભલે ને શુભ હોય, ઈ ઓલી લોઢાની બેડી, આ હોને ની બેડી, કાંઈ લોઢાની કટારી પેટમાં વાગે ને લોહી કાઢે ને હોને ન કાઢે, ઈ ચીરી નાખે, ઈ કઈ બાકી ન મૂકે. જુનાગઢ નો ઇતિહાસ જો, નાનદાસ સ્વામી જેવા સમર્થ સંત, અંત સમો આવે દેહ ન પડે, બોલો, મહાવીરલ સંત દેહ નતો પડતો. જેતપુરના હરિકૃષ્ણદાસ સ્વામીને ખબર પડીને સ્વામી ત્યાં પહોંચ્યા, દંડવડ પ્રણામ કરીને કહે, સ્વામી દેહ કેમ નથી પડતો, આટલું બધું દુઃખ થાય છે, દેહ કેમ નથી પડતો, કઈ સંકલ્પ રાખ્યો હોશ? ત્યાં નારાયણદાસ સ્વામી કે એક સંકલ્પ છે, આ રાધારમણ દેવના બારણા સોનાના કરાવવા છે, એ સંકલ્પ છે, કે વિચારો, એ તો મહારાજ દયા કરીને દેહ ન પાડ્યો, મોડું કર્યું, માનો વેલો પાડી નાખ્યો હોત તો, હરિકૃષ્ણદાસ સ્વામી ગયા પેલા પડી જતી તો, પડી ગયો હોત તો હું દિશા થાત, લાદા ઠક્કરની માં જેવી થાત. ખબર, મહારાજ દાદા દરબારમાં બેઠા હતા અને પાંચુબેન દીકરી પાંચ વર્ષની સભામાં આવી, એટલે મારે જીજી ઠક્કર લાદા ઠક્કર બેન પૂછ્યું, આને ઓળખોશ કે? તો મહારાજ ઓળખી ને, મહારાજ કે કોણ છે? તો પાંચુબેન દીકરી. મહારાજ કે પાંચુબેન દીકરી નથી, તારી માં છે. મહારાજને કે, મહારાજ મારી માં અને મારી માં આમ કેમ શક્ય બને? મારી માં મરી ગઈ છે. મહારાજ કે મરીને જન્મી પાછી, એને દેહ મૂક્યો ને ત્યારે સંકલ્પ રહી ગયો ને કે મેં મારા હાથે ઠાકોરજી નો થાળ કરીને મહારાજને જમાડ્યા નહીં એમ. બોલો, દેહ પડતી વખતે એના મનમાં એમ રહી ગયું કે મારા હાથે ઠાકોરજી નો થાળ ન થયો, એટલી વાસના શુભ રહી ગઈ, મહારાજ કે માટે જન્મા છે. પાંચુબાન કે આને જલ્દી રસોઈ શીખડાવી દો, એકવાર અમારો થાળ કરીને પછી વહી જાય, હલવાઈ જાય બીજી હજી. વિચારો, માનો નાનદાસ સ્વામી જેવા સમર્થ સંત હતા, એ તો માનો દેહ ન પડ્યો, નતર અમુક સમય ટકે, ભગવાન ઈચ્છાથી ટક્યો સમજો, ન તો એનો ટાઈમ વયો જ જાય. અને હરિકૃષ્ણદાસ સ્વામી પહોંચી ગયા અને પૂછ્યું, સ્વામી કેમ દેહ નથી પડતો? તો કે રાધારમણ દેવ ના કમાડ હોનાન કરાવવા સંકલ્પ છે. તો સ્વામી મૂકો ને સંકલ્પ, અહીં ઘણા પાછળ છે કે હોનાન કમાડ કરાવેવા, તમે હું કામ એવો સંકલ્પ પકડ્યો? તો આ મૂક્યો, અને તો સમર્થ ને ટકોરો જ હોય ને તેજન ન તો, આ મૂક્યો. એમ કીધું, પાંચેક મિનિટ થઈ, નાનદાસ સ્વામી કહે, મહારાજ પધાર્યા છે, અનંત મુક્તોની સાથે મહારાજ મને તેડવા માટે આવ્યા છે, દેહને મૂકીને હવે ધામમાં જાઉં છું. માટે ભક્તો બહુ અનુસંધાન ટાંકવું પડશે, બહુ જ, કે લેશ માત્ર ક્યાંય જો રહી ગયા, ચોટી ગયા તો એક જગ્યાએ ચોટેલો 70 જગ્યાએ ચોટાડી દે, સમજાય? માટે ક્યાંય ન ચોટવું, એમ લુખી રેતી જેવા થઈ જાવ, લુખી રેતી જેવા, લુખી રેતીને કોઈ મુઠ્ઠી ભરીને ઘા કરે દિવાલમાં, એક દાણો ન છોટે એવા લુખા થઈ જવું, નો દીકરામાં છોટવું, નો ઘરમાં છોટવું, નો ધંધામાં છોટવું. અને ધંધો બિઝનેસ બધું છોકરાને સમજાવી જ રાખવું, આનું આમ છે, આમ આમ છે એમ. પછી કદાચ ક્યારેક આટો મારવા જતો ભલે જાઓ, પણ સમજાવી રાખો જો આમ આમ છે, નતર મર્યા પછી સંકલ્પ થાય, ઓહો પણ 8 લાખ રૂપિયા લેવાના હતા અને છોકરાને કીધું નથી, હવે હું તે આવો પાછા કેવા, કઈ ખાનગી ન રાખવું, જો મોક્ષ નો બગાડવો હોય તો, બાકી જો રહી ગઈ વાસના તો પતી જાય કામ. સાધુને જો રહી જાય, કોઈ સ્થાનમાં બંધાઈ જાય, શિષ્ય બંધાઈ જાય, કોઈ પદાર્થમાં બંધાઈ જાય, તો સાધુની જ દિશા થાય, એ ન થાય એમ નહીં, બેનું હરખું જ છે, એમાં જરાય વાંધો નથી. એટલે વૃંદાવનમાં જોયું ને એટલે કેટલા બધા ભૂત સાધુના વેશમાં જ હતા ને. ભૂતે નૃસિંહનાથ સ્વામીને કીધું એટલે ખાતા નહીં, આ તમને બધા સાધુ દેખાય, પણ એક સાધુ ની તો બધા ભૂત છે, હું વાત કરો છો, સાધુ વેશમાં છે ને. તો હતા ને સાધુ આગલા જન્મે, પણ તો ભૂત કામ થયા. તો અમે કેટલા કોઠારી હતા ને કેટલા ભંડારી હતા ને કેટલા પૂજારી હતા કે તમે વિચારો, સાધુ જો ભૂત થાય, ભંડારી ને કોઠારી ને પૂજારી, તો બીજાની હું વાત કરવી. એટલે પણ એમાં સમજી રાખવું, પાછું સમજી કેવું રાખવું કે કોઠારી થાય, પૂજારી થાય, ભંડારી થાય, અને આજ્ઞા જો ન પાળે અને આડવડું કરે તો ભૂત થાય, લાગટ નહીં. નહીં તો તમે પૂછો સમી તમે શું, તો હું ભંડારી છું, એટલે તમે નક્કી જ કરશો આ તો ગયા કામમાંથી, આ કોઠારી તો અનુપત્યું કે પૂજારી તો બસ ખલાસ, કેસ બગડી ગયો આખો. એવું પાછા ભલા થઈને માનતા નહીં, બહુ ખટકો. અતિ સાવધાન, અતિ સાવધાન, જરાય ગાફલાય નહીં, જરા કઈ નહીં. અવસર બહુ અદભુત મળ્યો છે, અદભુત. મહારાજ કહે કે ખરેખરો મારો સૂર્ય ભક્ત હોય એને તો એક જ નિશાન હોવું જોઈએ. મધ્યના બાયસમાં કીધું ને એક જ નિશાન. શું મહારાજ કે સૂર્યને એક જ તાન હોય, દુશ્મનનું નિશાન લેવું છે બસ. અને નિશાન લેવા જતા કદાચ દેહ જીવો કે મરો એની ઉપાધિ નથી. બાકી ફોસી હોય એ તો હજાર જાતના સંકલ્પ કરે કે જીતે એવું લાગશે તો લૂંટી લેવું, હારી એવું લાગશે તો ભાગી જાવ એમ. એ તો બધા ફોસીના ધંધા છે, શુરવીરના નહીં. આમ ભક્તો આ પથે શુરવીર થાજો, ફોસી નહીં રહેતા. નિશાન એક લેવું છે મહારાજની મૂર્તિ બસ, એના સિવાય કાંઈ ન જોઈએ. એને બદલે કદાચ દુનિયાના તમામ સુખને ઠલવી દે તો મારા માટે આરામ છે, એવી મજબૂતાઈ પકડજો તો કામ થઈ જાય. બહુ જોરદાર મહારાજ વાત કરે છે અહીંયા તો. શું મહારાજ જોરદાર વાત કરી રહ્યા છે. મહારાજ કે જીવ દુઃખી થાય છે એનું કારણ, જેટલો અમારથી દૂર થાય છે એટલો દુઃખી થાય છે. દૂર થાવ એટલે જેટલું ભજન ઓછું થાય એટલું ભગવાનથી દૂર, જેટલું ભજન વધે એટલા ભગવાનથી નજીક. તમને પોતાને આપણને અનુભવ થવા મળશે ભગવાન નજીક છું દૂર છું એમ. ભજન કરશે એટલે ઓટોમેટિક એમ થશે કે મારી હારે જ મહારાજ છે, હું મહારાજની હારે જ છું. અને ભજન જતું રહેશે એટલે એમ લાગશે કે મહારાજે નથી દેખાતા ને હું નથી દેખાતો, બે દૂર દૂર વેગ એવું લાગશે. અને ભજન વધશે એટલે આઠો જામ મોજમાં એમ, દુનિયાની કોઈની હાડી બાર નહીં રહે. અને તમે જુઓ ભજન ઘટશે ને પછી તમને હરખશો ઘણા બધા થાય, કોક વખાણ જતો મોજમાં આવી જાય, કોક જરાક આમ તેમ કરશે તો કાંઈ નું કાંઈ દુઃખ થઈ જાય, એ દુઃખ મટાડવા માટે કંઈક મિટિંગો કરશો ને કાંઈક કરશો ને આ કરશો ને તે. એ બધું કારણ ભજન નથી, એનું પરિણામ છે. એ બધા એનું પરિણામ કારણ હોય તો ભજન નથી. બાકી ભજન કરનારને કદાચ કોઈ એમ કે તું લબાડ છો તો લબાડ, એમાં શું ફરક પડી જવાનું. કયો તું ગધેડા જેવો તો ગધેડા જેવો, તું વાંદરા ભલે ને કીધું વાંદરા જેવો, તારા કહેવાથી હું વાંદરો નિત થઈ જવાનું, ગધેડો નિત થયો, લબાડ નિત થઈ જવાનું. અને તું એમ કે તમે તો બહુ મોટા પુરુષ, તો તારા કહેવાથી મોટો પુરુષ નિત થવાનો. હે પણ એવો કરણ ક્યારે વર્તે, જયારે ભજન નું જોર વર્તતું હોય તે દાડે એમ થાય. બાળમુકુંદ સ્વામી જેવા મોટા સંત ને એક એક સૌ કાનમાં જઈને ગાળી દીધી, બોલો તે દિવસે કાનમાં ગાળી દીધી. પણ સ્વામીને સંકલ્પ ન થયો. સ્વામી કે ઓહો સાધુરામ મહાપુરુષ ધન્યવાદ છે, હજુ તમે આ ગાલને હાચવી શકે. બોલો ભજનનો પ્રતાપ માટે ભગવાનના ભક્તો ખૂબ ભજન વધારો, પાછા વળી વળી પાછા વળી વળી મહારાજની મૂર્તિને ધારો, વિચારો, મહારાજને પાંચ માનસી કરો. ઉપરાંત વચ્ચે ગેપ મળ્યો ને તો કેમ તમે ક્યારેક આમ કરી નાખો છો, કુછળ ભૂછળ કરી નાખો છો ને, એમ ક્યારે વિચાર કરો કે મેં માનસિત કરી હતી, પણ અત્યારે ઉનાળો છે લાઈ મારને શેરડીને રસ પાઈ દઉં એમ. હા એ મૂર્તિ ધારતા ધારતા શેરડીને રસ પાઈ દેવો, લાઈ હું ઘડીક મારને આઈસ્ક્રીમ જમાડી દઉં, એવા એવા સંકલ્પ એના જ થવા જોઈએ. અને ભક્તો તમને કહું આ આ વાત આ કરવા માટે વ્યવસ્થિત સમુદાય તમને જોશે, વ્યવસ્થિત સંઘ તમને જોશે. નબળો સંઘ તમારે એક બાજુ રાખવો જ પડશે, બાકી જગતનો સંઘ તો તમને ક્યાંથી ક્યાંય પોગાડી દે. સ્વામી વાતમ લખ્યું, સ્વામી કે આને આ જન્મે કરી અક્ષરધામમાં જાયો શુદ્ધ મુમુક્ષ હોય, પણ કોઈ ભખડ મળી જાય તો બિચારો હજાર જન્મે ન જઈ શકે. અને હજાર જન્મે ન જાય એવો હોય પણ એનો રૂડો સંઘ જો મળી જાય તો આને આ જન્મે અક્ષરધામ સુધી પગી જાય કહો. એટલે ખૂબ સંઘ ઉપર ખૂબ અનુસંધાન આવે છે, ખૂબ એમ મનમાં પેલા સંકલ્પ ઠેરાવ્યો મારે કઈ કરવું જ નથી આમ, એવો આમ ઠેરાવો ખરો, પછી ભગવાન ઈચ્છા તે કરાવશે એટલું કરશું તો બંધન નહીં થાય. અને બાકી તમે ગમે એટલું ગાંઠો મારશો, મારે આમ કરવું તેમ કરવું, પોહા એટલી ગાંઠો મારશો, પણ ઠાકોરજી નહીં કરાવો તો તમે ઊંચા થઈ થઈને પછડાશો ને,
લાખ રોકશો અને હિસાબ કરશો ને તો 30 પાછા આવશે ને 70 જાહે. ઠાકોરજી નહીં કરો તો હું કરજો તેમ કહો. માટે મારે કઈ કરવું જ નથી એમ ધારીને અલમસ્ત બધી રહ્યા થકા ભજન કરો. ભાઈ ઠાકોરજીને કરાવવું છે એટલું કરાવશે અને ભજન કરો તો નિર્વાસનિક થવાય. મહારાજે કે જેટલા નજીક જાઓ એટલું સુખ થાય, જેટલા દૂર થાય એટલું દુઃખ થાય, સુખનો ઓછો અનુભવ થશે. અને ભક્ત પણ જો વિચારે જેટલું મારે ભગવાનથી શેટું થશે તેટલું દુઃખ થશે અને મહા દુઃખ્યો થઈશ, અને થોડેક ભગવાનને સંબંધે કરીને એવું સુખ થાય છે, માટે મારે ભગવાનનો સંબંધ અતિશય રાખવો. પણ આ કોણ થાય ખબર? થોડોક તો પેલા નજીક જવો જોઈએ ને. આમાં કેવું છે, તમારા સંસાર વ્યવહારમાં કેવું હોય કે 10 લાખ હોય ને એને 20 લાખ કરવા કઠણ નથી, સમજાય? પણ 1 રૂપિયો ને મહિને 2500 નો પગાર હોય એને 2 લાખ ભેગા કરવા કેટલા કઠણ. 10 લાખ વાળા ને 20 લાખ થઈ જાય, પણ 2500 પગાર અને 2 લાખ કરવા કઠણ. તે આમાં એવું છે, ભજન કર્યું જ નથી, જેને કરવાની પ્રકૃતિ જ નથી, સંકલ્પ જ નથી, એને ભગવાનના સુખ સુધી પહોંચવું ભારે કઠિન છે. થોડું ઘણું ભજન કઈ કર્યું છે અને ભજનનું અંગ હશે, થોડું ઘણું એમાંથી સુખ આવશે, એને આગળ વધવું બહુ સરળ થઈ જાય. કારણ કે એવું દેખાવા મળશે ને, એટલે ઓટોમેટિક આગળ વધવા માંડશે, ભગવાન સુધી પહોંચી જશે. ભક્તો તમે જુઓ, મહારાજના સમકાલીન સમયમાં વગર અષ્ટાંગ યોગે સ્થિતિ તમામ સંતો ભક્તો પામી ગયા તેનું કારણ આ હતું, કારણ કે મહારાજનું પ્રગટપણું હતું સામે, એટલે તરત ચિત્તની વૃત્તિ નિરોધ થઈ જાય. પહેલી જ ફેરી જોગ થાય, મહારાજના દર્શન કરે, સમાધિ થાય, મહાલૌકિક સુખની મહારાજ અનુભૂતિ કરાવે, પછી પત્યું. આજ એટલું જલ્દી મહારાજમાં હેત થવું કઠિન છે, એટલું જલ્દી ન થાય, પણ તેમ છતાંય જો દાખલો કરે તો અવશ્ય બેવ થઈ શકે, અવશ્ય થાય. પણ થોડોક દાખલો કરવો પડે, થોડીક મહેનત કરવી પડે. મહારાજ કે ભગવાનનો જે ભક્ત એને થોડાક સુખનો અનુભવ થાય એથી કરીને એમાં લાલચ લાગશે, પછી ભગવાનનો મહાન સુખ પ્રાપ્ત કરશે. મનમાં વિચારશે થોડાક સંબંધ કરીને આટલું સુખ થયું તો જાજો સંબંધ રાખીશ તો જાજુ સુખ થશે, એ સુખની લાલચે પણ નજીક જશે. અને હું અતિ સંબંધ રાખીશ તો મારે અતિ ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ થશે એમ વિચારીને, અને ભગવાનના સુખનો લોભ રાખીને જેમ ભગવાનનો સંબંધ અતિશય રહે તેમ ઉપાય કરે, તેને બુદ્ધિવાન કહીએ. આને જ બુદ્ધિવાન કહીએ. ભગવાનનો અતિશય સંબંધ થાય, ભગવાનમાં અતિશય પ્રેમ જાગે એવો જે દાખલો કરે છે એને જ બુદ્ધિવાન કહીએ. મહારાજની દ્રષ્ટિ આજ બુદ્ધિવાન છે. મહારાજની વાત છે ને એ ખરખી ઝાલે. પ્રથમના 50માં આજ કીધું મહારાજ કે અમે એને જ કુશાગ્ર બુદ્ધિવાળો કહીએ, મોક્ષને માર્ગે જતન કરે. અહીંયા પણ મહારાજ એ જ કીધું, અમારા સુખની લાલચ જેને જાગે, અમારા સુધી પહોંચવાની જે મહેનત કરતો એને જ અમે બુદ્ધિવાન કહીએ. અમારાથી જે દૂર જાય એને અમે બુદ્ધિવાન ગણતા નથી. જગત બુદ્ધિવાન કદાચ ગણે, પણ અમારી દ્રષ્ટિએ બુદ્ધિવાન નથી. હવે મારે એથી જોરદાર વાત કરે છે, પશુના અને પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે, અને તે કરતા રાજાનું સુખ અધિક છે, અને તેથી દેવતાનું સુખ અધિક છે, તેથી ઇન્દ્રનું સુખ અધિક છે, ને તેથી બૃહસ્પતિનું, ને તેથી બ્રહ્માનું, તેથી વૈકુંઠ લોકનું, ને તેથી ગોલોકનું સુખ તે અધિક છે, અને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે. આમાં સુખ તો અધિક છે તો બતાવે, પણ એક બીજો સૂક્ષ્મ પોઈન્ટ તમને કહો. કેટલાક આમ હાલી નીકળ્યા છે ને કે ધામ તો બધા હરખા છે, એ તો ભક્તના ભાવ પ્રમાણે ધામમાં ભેદ પડે છે, અવતારમાં કઈ ભેદ નથી, અહીં એને આડું નહીં આવતું હોય. મહારાજ કે મનુષ્યના કરતા રાજાનું સુખ અધિક છે, એના કરતા દેવતાનો અધિક, એથી ઇન્દ્રનો અધિક, એથી બ્રહ્માનો અધિક, એથી બૃહસ્પતિનો અધિક, તેથી વૈકુંઠનું સુખ અધિક છે, તેથી ગોલોકનું સુખ અધિક છે, અને ભગવાનનું ધામ અક્ષરધામ એનું સુખ તો અતિ અધિક છે. અધિક છે મેં શબ્દનો મૂક્યો, અતિ અધિક છે, કારણ કે લેવલમાં બહુ ફેર છે, અતિ અધિક છે. એટલે ભક્તો એ વસ્તુ આપણને મળી છે, અક્ષરધામ કોનું છે? આ પુરુષોત્તમ નારાયણનું અતિ અધિક છે. એટલે આ વાત આપણને પહેલા સાફ સમજાઈ જવી જોઈએ, આપણને મળ્યું છે એવું દુનિયામાં કોઈ નથી મળ્યું, અતિ અધિક છે. એ રીતે ભગવાનના સુખને અતિશય જાણીને બીજા જે જે પંચ વિષયના સુખ તેની વિશે બુદ્ધિવાનને તુચ્છતા થઈ જાય છે. બુદ્ધિવાન જે છે અને જે જે પંચ વિષયના સુખ તેમાં તુચ્છતા થઈ જાય છે. અંતે ભગવાનના સુખ આગળ બ્રહ્માદિકનું સુખ તો જેવું ભારે ગ્રસ્થને બારણે. ફરીવાર મહારાજ ટન માર્યો, બરાબર કાન ખોલીને સાંભળજો, બ્રહ્માદિકનું સુખ, બ્રહ્મા વિષ્ણુ આદિકનું સુખ, બ્રહ્માદિકનું સુખ તો જેવું ભારે ગ્રહસ્થને બારણે કોઈક રાખ ઠીકરું લઈને માગવા આવ્યો હોય તેના જેવું છે. બ્રહ્માદિકનું સુખ, ભગવાન પુરુષોત્તમ નારાયણના સુખની આગળ ગ્રસ્થની પાસે, ધનાઢ્ય ગ્રસ્થની પાછે કોઈ રાગ ઠીકરું લઈને માગવા આવે, ઠીકરું પાછું વાસણે ન મળ્યો ને, બોલો મહારાજ આમ બોલે કેવું બોલે, ઠીકરું લઈને માગવા આવ્યો હોય, થાળી લઈને માગવા આવ્યો તો એ જે સમજ્યા, થાળી તો છે ને પાસે, ઠીકરું લઈને માગવા આવ્યો હોય જેવો રાંક છે એવા અમારી આગળ બહુ બ્રહ્માદિક રાંક છે મહારાજ, કે એની ઓળખાણ તમને થઈ છે, એની ઓળખાણ તમને થઈ છે, હું કામ તમે હજી રંગ પણ રાખો છો. આ વાત જીવને નથી સમજાતી, બોલો નથી સમજાતી, તોય કેટલા ક્યાંય ક્યાંય માનતાઓ રાખે છે, ક્યાંય ની ક્યાંય હાલીને જવું છે કે હું કામ તૂટી મેરશો બાપા, હે શાંતિથી હિંડોળા ખાટે હિંચેક અને દૂધ ચોખા ખા અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગૈરી તો અક્ષરધામ મળશે, હું કામ તૂટશો. પણ જીવને અબજો જન્મથી આદત પડી ગઈ છે ને એટલે નીકળતી નથી. એમ મહારાજ કેટલું સરસ કહે છે, ગૃહસ્થને બારણે કોઈક રાંક ઠીકરું લઈને આવો માગવા આવ્યો હોય ત્યાંના જેવું છે. અને એ ભગવાનના ધામના સુખનો જયારે વિચાર કરીએ છીએ ત્યારે સર્વે જે બીજા સુખ, તેથી ઉદાસ થઈને મનમાં એમ થાય છે જે આ દેહને મૂકીને સુખને ક્યારે પામીએ, આપણને દેખાડે છે. આવો વિચાર જેથી તમને થશે તે દાડે સંકલ્પ તમને થશે, કહો હો આને મૂકીએ અને એને ક્યારે પામીએ. એટલે તમે જુઓ જગતમાં તમને બે ભેદ દેખાય, જગતનો જીવ છે ને જગતનો જીવ બીમાર થયો છે, થાજો થવા તંતોડ મહેનત કરતો હશે. અરે હમણાં અમે મુંબઈ ગયા ત્યાં કે 80 વર્ષ દાદા બાયપાસ સર્જરી કરાવી, મેં કીધું આને હવે હું અધૂરું રહેતો હતું, બોલો શું કામ કરાવ્યું છે, જીવવાની આશાથી ને, હે એટલે બાયપાસ સર્જરી કરાવ્યું છે ને તે હું કામ જીવવાની આશા રહીએ છે, એને એમ મનાણું છે કે અહીં સુખ છે. એટલે ને કહો જયારે ભગવાનના ખરેખર ભક્ત હોય એને કદાચ બીમારી લાગુ પડે અને દેહ છોડવો પડે તો એને તો ઉલટાનો કોટો હોય, આના કરતા ક્યારે ઓરે સુખને પામું, એમ ન્યા જવાનો છું કોડ હોય, એમ આનંદ હોય, મોજ હોય એમ. અરે આ દુનિયામાં ખાલી અમેરિકા જેવા દેશમાં જવા મળે, વિઝા મળે તો કોટો ન માય, બોલો એ તો ત્યાં શું લેવાનું છે, એ તો તમને આયે બધું સારું સારું કહે, બાકી આ અહીંથી જે જાયમાં રિટાયર્ડ મેમ્બર છે ન્યા જઈને શું કરે તમને ખબર, કહું હે મોટલમાં રે, મોટલમાં એટલે અહીંની હોટલ, એને મોટેલ કે હવે એના બિસ્તરા પોટલા એટલે બધા આવ્યા હોય ને એને સાફ કરવાના, એને પોતું મારવાનું, ટોયલેટ બાથરૂમ સાફ કરવાના. ક્યાં દાદા તો અમેરિકા છે, દાદા શું કરે તો મન જાણે છે બિચારાનું, હું તમને એ બતાવું. ન્યા જવાનું મળે છે તો આટલો બધો કોડ, એટલો બધો આનંદ, તો જેને ખબર જ છે કે મને વિઝા અક્ષરધામના મળી રહ્યા છે, મળી ગયા છે, સિક્કો લાગ્યો છે અને એની ટિકિટ હવે આવવાની તૈયારી છે, એને કેટલો બધો મોતનો કોટો હોય વિચારો ખરે, અને મૃત્યુનો કેટલો આનંદ હોય, એમ કેટલો આનંદ હોય. જગતના જીવને મરવાનો જેટલો ડર અને દુઃખ હોય એના કરતા કોટી ગણો આનંદ એને મૃત્યુનો હોય, એમ બોલો મૃત્યુનો આનંદ હોય. અને જેને મરણનો આનંદ નથી, યાદ રાખજો, જેને મરણનો આનંદ નથી એ જિંદગીની બાજી હારી ગયો, એમ જેને મૃત્યુનો આનંદ નથી એમ મરવાનો આનંદ નથી, મરું તે મંગળ જાણે, મૃત્યુને મંગળમય માને, કે આ હા હા કે દાડાથી રાહ જોતો તો મારા વાલાના વધામણાની એ ટાઈમ આવી ગયો, એમ આવી ગયો, કામ થઈ ગયો. મને તો ભક્તો બહુ સાચું કહું, આમ કોઈક હરિભગત ધામમાં જાય આમ હારા હોય તે, હું તો આમ હૃદયથી રાજી થાવ, બાકી મેદાન મેરી ગયો, કામ કાઢી ગયો, યો ગયો, આપણે લથબથતા રહી ગયા. અને હકીકત કહું છું, મેં તમને આગળ હતું કીધું હતું, ભલા થઈને મહેરબાની કરીને ક્યારેક ઠાકોરની ઈચ્છાથી હેમરેજ થાય ને તો અગાઉ કહી રાખજો, કે છોકરાઓને ઓપરેશન કરાવતા નીકળી, બે દાડે પૂરું થાય, હું લેવાનું છે આ લોકોમાં, અને બાયપાસ સર્જરી તો ખબરદાર કોઈ કરાવતા નહીં, હું લેવાનું છે આ દુનિયામાં, કોણ હુકામમાં લંબાવી, આમ મહારાજની ઈચ્છા થઈ છે ત્યારે જ આવ્યું છે ને, તો પછી બસ એની ઈચ્છામાં ઈચ્છા, આમ વયું જ જવું છે આ બ્રહ્માંડમાંથી, જલ્દી અહીંથી હાલું જ જવું છે. આમ તો વિચારો, ગુણાતીતાનંદ સ્વામીની 25 વર્ષની આવડતા વધારી અને પછી મહારાજ તેડવા આવ્યા, એટલે સ્વામી કીધું કે આ દિવસે હું ધામમાં જઈશ, લાડકીબાઈ સમાધિ કરીને મહારાજ પાસે પહોંચી ગયા. મહારાજને કે નહીં મહારાજ તેડી નહીં જતા સ્વામીને, સ્વામીને એ જરૂર છે એમ. એટલે મહારાજ પછી ન તેડી ગયા, બીજી વાર એમ કર્યું. અને ત્રીજી વાર સ્વામીએ જવા માટે ઉદાસ થયા. લાડકીબાઈ ત્રીજી વાર ગયા, સ્વામીને ખબર પડી ગઈ. સ્વામી બૂમ મારી, સ્વામી કે લાડકી ખબરદાર મહારાજ પાસે ગઈ છે તો, અને જો જાય તો ધામમાં ની પગ વચ્ચે લટકાવી રાખીશ કે ન્યા ફરિયાદ કરવા પગી જશો તો મહારાજ તેડવા નથી આવતા કે. બોલો વિચારો, જાય તો અડધે તને લટકાવી રાખીશ, હવે જાતી નહીં મહારાજ પાસે ફરિયાદ કરીશ નહીં કે. બોલો, ઈ મોજ મૃત્યુની છે, એ મોજ મહારાજની છે. માટે ભગવાનના ભક્તો, એ મોજમાં કેમ ઘૂસી જવાય, એ મોજમાં કેમ ઝૂલાય, એનો પ્રતિક્ષણ સંકલ્પ, પ્રતિક્ષણ સંકલ્પ. એ બહુ અદભુત મહારાજ વાત બતાવે છે. એ સુખને ક્યારે પામીએ, અને સ્વાભાવિકપણે પંચવિષનું ગ્રહણ કરતા હોય તેમાં તો કાંઈ જાજો વિચાર થતો નથી. સ્વાભાવિકપણે ક્રિયા થતી હોય, ખાવું પીવું વગેરે હોય, એમાં કાંઈ સંકલ્પ થતો નથી. પણ જો તે વિષયમાં કાંઈક સારે મનાય છે ત્યારે તુરંત એ ભગવાનના સુખમાં દ્રષ્ટિ પૂગી જાય છે. આમ સહજ પ્રમાણે ક્રિયા થતી એમાં કાંઈ નથી થતું, પણ જરાય કે ક્યાંક હારપ મનાય, જરાય કે ક્યાંક ખેંચાણ થાય, તરત મન ઉથડકી જાય છે કે આમાં માલ માયનો, અરે ત્યાં જવું છે ને આ, એવો તરત મહારાજ કે ભગવાનના ભક્તને વિચાર ઉપજી જાય અને મન અતિ ઉદાસ થઈ જાય છે. બોલો, જરા કે વિષય બાજુ મન જાય, જરા ખેંચાણ થાય, મન ઉદાસ થઈ જાય. અરે પુરુષોત્તમ નારાયણને મૂકીને આમાં લાગ્યું, અને ભક્તની સ્થિતિ એવી હોય. આ તો આપણને તો મહારાજ મળ્યા છે. એક મુસ્લિમ ભક્ત હૈયે એની તમને વાત કરું, મુસ્લિમ પણ એને ખુદાનો સંબંધ થયો, એને મને માલ મનાણો, નક્કી કર્યું આ દેહે કરીને રોટલીને પાણી સિવાય કંઈ ખાવું જ નહીં, રોટલીને પાણી. અને રોટલીને પાણી જ જમતા એમાં એક દાડો કંઈક ફરવા ગયા ને એમાં ખલેલાનું વૃક્ષ નીચે નીકળ્યા ને ખલેલા ભળી ગયા નીચે પડેલા, અને મને ખલેલાનો સંકલ્પ કર્યો ખાવાનો, અને ના પાડી, ખલેલા ન ખવાય કે. મને ફરીને સંકલ્પ કર્યો, ના ખલેલા તાર ખાવા પડશે, અને ના પાડે, લડાઈ બી ની ઉપડી મનની જીવની. પણ આને નક્કી કર્યું પછી અંદરથી જીવે કીધું તારે ખલેલા ખાવા, મને કે તારે ખલેલા ખાવા, હાલ તને ખલેલા ખવડાવું. એમ કહીને ત્યાંથી પાછા આવ્યા, ઘોર જંગલમાં જતા રહ્યા અને આગળ જ હાલ્યા જાય અને બોલતા તારે ખલેલા ખાવાસ નહીં, તારે ખલેલા, હાલ તને ખવડાવું, ખલેલા ખાવાસ તારે નહીં. એમ કરતા કરતા એવા ઉજ્જડ જંગલમાં જતા રહ્યા, દેહમાં શક્તિ રહી ત્યાંથી હાલ્યા જ ગયા, હાલ્યા જ ગયા, શક્તિ ખલાસ થઈ ગયેલી, ત્યાં પડી ગયા. અને પછી બન્યું એવું કે મક્કા મદીના કે સંઘ જાતો હશે, ત્યાંથી પ્રસાર થયો, અને બહુ હૈયા એટલે બહુ પ્રસિદ્ધ સંત, બહુ મહાન સંત કહેવાતા હતા. હવે ત્યાંથી જ નીકળ્યા, સંઘ જોઈ ગયો, હૈયાજી અહીંયા, એટલે બધા ભેગા થઈ ગયા, ચારે બાજુ વિટાળા વળ્યા, જગાડ્યા, હૈયાજી આપ ઈધર ક્યો હો, જરા કાંઈક ખુલી, આપ કેમ અહીંયા છો, અને ખલેલા ખાવા, કે ખલેલા ખાવા લાવ્યો છે, અને આને ખલેલા ખાવા, અહીં ખલેલા ખાવા લાવ્યો. અને ત્યારે ઉલે બધાએ કીધું કે ભૈસાબ આમ નહીં કરો, દેહ પડી જાહે. ઉલે કે ના ના ને ખલેલા ખવડાય છૂટક્યો, અંદરથી અવાજ આવ્યો, ભૈસાબ ખલેલા નામ નહીં લઉં, રોટલી ભેળો કરી મને આવે, જિંદગીમાં ખલેલા નામ નહીં લઉં, આ માર્ગ છે મોક્ષનો, આ માર્ગ. આજકાલ તો હજી આપણે છે ને આમ થોડાક હરિભગત હારે થાય, એટલે પંચવીસે ભગવાન સંબંધી કરી, પણ એમાં છટાકા ફટાકા બહુ જોઈ છે, સમજાણું, વિધ વિધ પ્રકારનું કહેતા જાય કે આ બનાવજે, આ તે બનાવજે, એ બધું આડું આવશે, એ કઈ મુકશે નહીં, એ બધામાંથી બહાર નીકળવું પડશે, ને તેથી ધામમાં જવા હે. ઉત્તમ વિષયમાંથી રાગ તોડવો પડશે, ઘાટી છે એમ કીધું, ભલે ભગવાન સંબંધી તમે કરે એથી હું ધાડ મારી દીધી, એમાંથી પણ બહાર નીકળવું પડશે. એમાં વિચાર કરો, ઘરના કદાચ નો સત્સંગ ભલે ખાતા, મારે તો સાદું જમવું, એમ સાદું ભોજન કરવું, કારણ કે ભોજનને ભજનને બહુ જ મોટો સંબંધ છે, બહુ જબ્બર સંબંધ, એટલો કોઈને સંબંધ નથી. બોલો, જબ્બર સંબંધ. અરે સ્વામી વાતો લખ્યું, સ્વામી કેમ ભૂજ ગયા હતા, તે તુલસી જોતા હતા, તુલસી જોતા, એટલે સાધુ ને કીધું કે તુલસી ગોતતા આવે ને, તે સાધુ આટો મારીને આવ્યા, આટો મારીને આવીને અમને કહે કે સ્વામી તુલસી નથી, સ્વામી કે તુલસી નથી તો કે એક જગ્યાએ છે પણ હું કાઈ ગયા છે, સ્વામી કે એને બે લોટા પાણી રેડ્યું, ત્રણ દી અને ચોથે દી કોટા કાઢ્યા, એમ સ્વામી કે કામાદિક કદાચ કુંઠિત નિર્મૂળ થઈ ગયેલા દેખાતા હશે, પરંતુ આહાર નું પોષણ અતિ થાય તો કામ કોટા કાઢશે, એ મોટા સંતોના શબ્દો છે. માટે ભગવાનના ભક્તો બહુ અનુસંધાન રાખે, હારા આહાર માંથી પણ પાછા વળે. ભગવાનનો થાળ, દાળ ભાત શાક રોટલી બનાવવું અને પછી જમવું, અને કોઈ દી પૂછ્યું હું ઘરમાં બનાવ્યું છું, જે આવ્યું એ જમી લેવું, અને જેવું આવ્યું એવું જમી લેવું, ઇન્દ્રિયોને પાછી વાળવી, ભગવાનમાં છોડવી. એમ આજકાલ તો એ વાત ભૂલાય ગઈ, થોડા વર્ષ પહેલા હતું એવું, એમ થોડા વર્ષ પહેલા એવું ઘણું તાન હતું. પણ એ તાન તો મને ખબર છે, એ ઓલું 300 ને સીધા 3000 વાર થઈ ગયા, તાન માત્ર તોડી નાખ્યું. ને તમારા સુરતના હરિભક્તો તાન એટલે ગજબ તાન હતું. મને તેમ તો આખો કાફલો અક્ષરધામમાં આને ફેરવ્યો જાય, પણ ધીમે ધીમે કાફલો વિખાઈ ગયો. હો હો જણા નિવૃત્તિ પકડીને ભજન કરતા, બોલો હો હો જણા કે આપણે ભગવાન જીવન પર્યંત હાલેલું ગોઠવી દો, ભજન જ કરવું. પણ અમુક અમુક નહોતા જોડાણ ને એને બહુ ઉપાયથી કરી, એ પાસે આવીને કથામાં પાસે આવે, પાસે બેઠા બેઠા વાત કરી, એટલે જમીન નહોતી લીધી. એ પછી મેં લઈ લીધી કે હાવ સસ્તા મળી ગયા, 400 રૂપિયા વાર મળી. તમે લીધી? કેદી લીધી? મહિનો થયો તો તમને કિંમત વધી છે ને? કિંમત વધી ને 1800 રૂપિયા માગે છે, પણ નથી મને આપીશ કે. અને આ માળા ફેરવતો ફેરવતો સામે કરતો સાંભળી ગયો બિચારો ભજન કરનારો, એને ભડકો થઈ ગયો કે આ હા હા 400 ને 1800 થયા, આ ભજનની શું ઉતાવળ છે, પછી કરીશું એમ. અને ભજન મૂક્યું પડતું, કહો ઉપર નું રહ્યું બધું, ઉપર ઉપલું ઉપલું રહ્યું એમ. પણ કારણને ટાળી નાખવું છે, કેવા સંકલ્પ, આ જીવન બ્રહ્મચર્ય પાળવું છે અને આ જીવન નારીનો ત્યાગ વગેરે વગેરે સંકલ્પ હતા, એ બધા ભાંગીને બુકો થઈ ગયા. અને પછી લેંગો ને કફન એ પડ્યા રહ્યા છે, પછી પહેરીને ફાડ્યા છે, મને એમ છે એમને પડ્યા રહ્યા. અને પેન્ટ સીવડાવેલા કે જલ્દી દરજીને માપ આપો, કે પેન્ટ આમ ટીપટોપ સીવડાવવું જોઈએ, પેન્ટ શર્ટ મોજા લેતા આવજો, અને બુટને જરાક પોલિશ કરવો પડે, ધંધો કરવો તો એમને જરાક વ્યવસ્થિત રહેવું પડે કે. અને ઈન બીન મારી મંડી પડ્યા પાછા, એવા મીંડ્યા એવા મીંડ્યા. પાછી લાઈન ભૂલાઈ ગઈ, માયા મહા વિચિત્ર છે. સાદું દ્રષ્ટાંત આપવું, આ ખેડૂત લોકો ગામડામાં છે ને, ચોમાસામાં ગાડા હાકે ને, પછી મોટા ગડેરા પડી જાય, પાણી હુકાઈ જાય ને, પછી એમ થાય કે આ ગડેરામાં બળદની ખરીઓ બધીઓ ઘાય છે, એટલે ગાડાને જરાક બહાર હાકે, કાંઠા ઉપર હાકવા મહેનત કરે, પણ થોડુંક ગાડું હાલે ને તોય લહરીને પરાણે પેલું ટાયર હોય ને પાછું ગડેરામાં પડી જાય. એમ બહુ જન્મના ગડેરા છે ને, એટલે મહેનત કરીને ટાયર જરાક બહાર તો કાઢ્યું, પણ પાછું લહેરીને પાછું ગડે રમવી ગયું, દિશા થઈ. અનભક્તો સાધુમાંય પણ થોડો થોડો ફેર થઈ ગયો, આહિસ્તા આહિસ્તા એનાય મનમાં એમ થઈ ગયું કે આપણે તો આમ કરવું આમ કરવું, જેને કારણે એને ગડેરામાં જરા કેમ તેમ થઈ ગયું. પણ હકીકત આપણે બધાએ એક જ વાત નિશાન બનાવવાની જરૂર છે, હું મારો ભગવાન જગત બધું કાણું, મારો ઠાકર બેઠો પારણે, હું દોરી તાણું, જગતને પોહાઈ કરે નહીં, ક્યાં લેના દેના મોજે, એમ મંડીશું તે દિવસ નિર્વાસનિક થવાના કોડ જાગશે, નિર્વાસનિક થવા હે. અને મોજ જુદી આવશે, પછી જગતની મોજ ફીકી લાગશે. મહારાજ કેવું સરસ કહેજો, મહારાજ અદ્ભુત વાત બતાવે છે. મહારાજ કે ભગવાનના સુખમાં દ્રષ્ટિ પૂગી જાય છે અને મન અતિ ઉદાસ થઈ જાય છે, જ્યારે જરા કે કંઈક માલ મને એટલે મન ઉદાસ થઈ જાય છે. અને આ જે સરે વાત છે તે જે બુદ્ધિવાળો હોય તેને જાણ્યામાં આવે છે. ફરી વાર મારા લાયા બુદ્ધિવાળો એને જાણ્યામાં આવે છે. માટે બુદ્ધિવાળા ઉપર અમારે હેત છે, કેમ જે અમે બુદ્ધિવાળા છીએ તો એવી રીતે અમારી દ્રષ્ટિ પૂગે છે. અમે બુદ્ધિવાળા છીએ માને અમે અનંતનો મોક્ષ કરવા માટે બ્રહ્માંડમાં આવ્યા છીએ, એટલે આ લાઈન અમને હોહરવી દેખાય છે. એનો મતલબ એવો સમજવો, અમે અનંતને તારવા માટે આવ્યા છીએ એટલે અમને ખબર પડે છે. મારે લખ્યું ને અંત્યના 30માં, કોને કેટલી વાસના ટળી છે અને કોને કેટલી રહી છે, મુક્તાન સમય આદિકને હમ જોઈએ રાખીએ છીએ કે અમે ખાલી કઈ માલકી ઘોડી ઉપર બેસીને કઈ ફેરે નથી રાખતા, અમે જોઈએ રાખીએ છીએ કોને કેટલી રહી ને કોને કેટલી ટળી એમ. માટે બુદ્ધિવાળો જે હોય તેની પણ દ્રષ્ટિ પૂગે ખરી. અને આવી રીતે અમારો વિચાર તે તમારા સર્વેને વિચાર કરતા અમને અધિક જણાયો છે, તે સારો અમારા વિચારને અતિ દ્રઢપણે કરીને હૈયામાં સૌ રાખજો. અને આ વિચાર વિના તો જો રમણીય પંચ વિષયમાં વૃત્તિ ચોટી હોય તેને અતિ બળે કરીને ઉખાડાય ત્યારે માંડ માંડ ઉખડે. અને જો આ વિચારને પામ્યો હોય તો તે વૃત્તિને ખેંચામાં લેશ માત્ર પ્રયાસ પડે, અને આ વૃત્તિને આ દ્રષ્ટિને પામે તો એને સહજમાં ઉખડી જવાય, નતર તો ભારે તકલીફ થાય. નહીં સહેજ જ વિષયમાંથી વિષયની તુચ્છતા જણાય જાય છે. અને આ જે વાર્તા છે તે જેને જાજી બુદ્ધિ હોય ને જાજા સુખના લોભ નહીં છે, કેટલી વાર બુદ્ધિ બુદ્ધિ શબ્દ વાપર્યો, એટલે એનો મતલબ તો એમ જ થયો ને કે મહારાજ આપણને હાવ ગાંડા જ કહીશ, હે આ વાત નથી સમજાણ ગાંડા જ કહે છે ને, નતર એક ફેરી કહી દે પછી માણસને કોઈ ગાંડો કેવો હોય ને, આ તો મહારાજ ને મારા શબ્દોની બહુ બહુ આમ કે સરળતા અને મીઠાશ છે એટલે આપણને બહુ વહમું ન લાગે, ને તો ચોથી ફેરી આપણને ગાંડા કીધા, સમજાય? આ વિચાર ને નથી પામ્યો ગાંડો છે એમ જ અર્થ થાય ને, આ વિચાર ને પામ્યો બુદ્ધિશાળી છે, તો ન પામ્યો એ. પણ મહારાજ ની કહેવાની ભાષા જેવી છે, ખડ ખાય છે. ખડ કોણ ખાય? માણા ખાય, ઢોરા ખાય, આ વાત ન સમજી ખડ ખાય છે કે. એટલે ભાષા જ મીઠી છે, પણ મહારાજ આપણને ગાંડા ને પાગલ જ કહે છે. જો આ વાત સમજ્યામાં ન આવે તો, અને એથી આગળ કહો ને તો મહારાજ મૂર્ખ આપણને કહે, જો આ વાત સમજ્યામાં ન આવે તો. અને મહારાજ કીધું છે ને વિશ્વમાં મૂર્ખ, આ વાત નથી સમજતા મહારાજ, કે મૂર્ખમાં મૂર્ખ છે, નીચમાં નીચ છે, એવો શબ્દ મૂક્યો મહારાજ. માટે સાવધાન, જેમ કોડી કરતા પૈસામાં વધુ માલ છે, તેથી રૂપિયા વધુ માલ છે, તેથી સોનામરમાં વધુ માલ છે, ને તેથી ચિંતામણે વધુ માલ છે, તેમ જ્યાં જ્યાં પંચવિષયનું સુખ છે, તેથી ભગવાનના ધામમાં ભગવાનનું સુખ અતિ અધિક છે. માટે જે બુદ્ધિ વાળો હોય, હદ કરી નાખ્યો મહારાજ આજ બાકી, ને જેની દ્રષ્ટિ પૂગે તેના વિચાર હૃદયમાં ઠરે છે, અને આ વિચાર જેના હૃદયમાં દ્રઢ ઠર્યો હોય ને તે વનમાં બેઠો હોય તો પોતાને એમ જાણે છે હું અનંત માણસ તથા રાજ સમૃદ્ધિમાં વીટાણો છું. મહારાજ કે આ વિચારને પામે ને, એ વનમાં બેઠો હોય તો એ મોજમાં હોય, અને આ વિચારને પામે એ કદાચ મહેલમાં બેઠો હોય તો વનમાં જાણે બેઠો હોય. પદાર્થ બંધન ન કરે એનો શોક ન હોય, ન મળે એનો પદાર્થ મળ્યો આનંદ ન હોય, ને કદાચ ન મળે એનો શોક ન હોય, એમ સમજે પણ દુખ્યો ન માને. ઇન્દ્રના લોકમાં હોય તો જાણે જે વનમાં બેઠો છું, પણ તે ઇન્દ્રના લોકના સુખે કરીને સુખ્યો ન માને, તે સુખને તુચ્છ જાણે, તે સારું. આ વિચારને રાખીને એમ સર્વે નિશ્ચય રાખજો જે હવે તો ભગવાનના ધામમાં ઠેઠ પૂગવું છે. કેટલા જણા ઠેરાવ કર, ઠેઠ પૂગવું છે, ઉશી આંગળી કરો, આળહ મૂકીને કરો તો ઉશી આંગળી, જેને પોગવું છે. જો પોગવું છે તો ભક્તો આને અમલમાં મૂકજો, અને ખરેખર પોગી જવા હો. પોગી જો હુકા, આપણે નો પોગી કોણ પોગે ખોજી? અને આ લેવલ વાળો સમાજ નો પોગે, અહીં આવેલો સમાજ નો પોગે, તો બીજો તો પોગે જ છે નો. માટે ઠેરાવ ફેરવજો થોડાક, બસ પોગે છૂટક્યો છે. પણ વચમાં કોઈ ઠેકાણે તુચ્છ જે પંચ વિષય સંબંધી સુખ, તેમાં લોભાવ નથી. એવી રીતે સૌ દ્રઢ નિશ્ચય રાખજો. અને આ તો જે અમારો સિદ્ધાંત છે તે તમને સર્વને કહ્યો છે, માટે દ્રઢ કરીને રાખજો. ઇતિ વચનામૃતમ પંચાળાનું પહેલું વચનામૃત થયું સહજાનંદ સ્વામી મહારાજ.